आत्मज्ञान समदर्शिता विचरे उदय प्रयोग अपूर्व वाणी परम श्रुत सदगुरु लक्षण योग गाथा नंबर 10। आ दसमी गाथाना एक आत्मज्ञान, बे समदर्शिता, त्रीजू विचरे उदय प्रयोग, चौथु अपूर्व वाणी, पांचमू परम श्रुत। आ पांच शब्दों पूर्ण आपणे याद करी जाइए। જેમની સ્થિતિ આત્મજ્ઞાન વિશે છે તે આત્મજ્ઞાની પ્રાપ્ત કરવા લાયક મેળવવા લાયક આત્મા છે। તે આત્માનું જ્ઞાન જેમની પાસેથી મળે એમણે આત્માને અનુભવેલો હોવો જોઈએ। જેમને આત્મ અનુભવ ન હોય તો તેમની પાસેથી આત્મજ્ઞાન મળે નહીં। ઝવેરી પાસેથી ઝવેરાત મળે, કોંદેઈની દુકાનેથી ફાફડા અને ગાંઠિયા મળે। જેમ તેમ જેમની પાસે આત્માનુભવ છે તેમની પાસેથી જ આત્મજ્ઞાન મળે। આત્માનો અનુભવ નહીં હોય તો આત્મજ્ઞાન નહીં મળે। ચિદાનંદજી મહારાજે એક ગાથા કહી છે, કેવળ આત્મબોધ હૈ પરમારથ શિવ પંથ, તામે જિનકુ મગ્નતા સોહી ભાવ નિર્ગ્રંથ। કેવળ માત્ર આત્માનો બોધ એ જ મોક્ષનો ઉપાય છે, રસ્તો છે, અને જેની આવા આત્મામાં મગનતા, રમણતા અને સ્થિરતા છે, આત્મામાં જ તન્મયતા, ઉત્તર રૂપતા, જે આત્મામાં જ ડૂબેલો છે, આત્મામાં જે એકાકાર છે, એવા આત્મજ્ઞાની તે સદગુરુ પહેલું લક્ષણ। એ જ વિચાર, એ જ મનન, એ જ ચિંતન અને એ જ ભાવન, એ જ ધ્યાન, એ જ અનુભવ, એ સ્મરણ અને એ સ્મૃતિ, એ જ માહોલ, એ જ રંગ, માત્ર એ અને એ જ નિરંગ ખુશ શુદ્ધતાનું જ્ઞાન ધ્યાન કરે, શુદ્ધતામાં કેલી કરે, ધ્યાન પણ શુદ્ધતાનું જ ને આનંદ પણ શુદ્ધતામાં, કારણ કે તે આત્મામાં મગ્ન છે। તામે જીનકું મગ્નતા, એ આત્મામાં મગ્ન બન્યો છે, ડૂબ્યો છે, તદ્રુપ બન્યો છે, તન્મય થયો છે। સોહી ભાવ નિર્ગ્રંથ, એ જ ભાવ નિર્ગ્રંથ છે। નિર્ગ્રંથ એટલે સાધુ મુનિ યતિ આનંદગંજી મહારાજે વાસુપૂજ્ય સ્વામીના સ્તવનમાં સમાપ્તિમાં એક વાત કરી છે, આત્મજ્ઞાની શ્રમણ કહાવે બીજા તો દ્રવ્ય લિંગી રે, વસ્તુ ગતે જે વસ્તુ પ્રકાશે આનંદગન મત સંગી રે।
આ એટલા માટે આપણે જોઈએ છીએ કે પરમ કૃપાળુ દેવે જે માર્મિક વાત કરી છે એનો બધેથી અણસાર સંદેશ અને અભિપ્રાય મળે છે અને સંગતિ કહેવાય। મહેફિલમાં પણ સંગીતકારો તબલા, હાર્મોનિયમ, ઢોલક, સારંગી, દિલરુવા, સિતાર વગેરે વાદ્યોની સંગતિ મેળવે છે। આત્મજ્ઞાની સ્મરણ કહાવે જેને આત્મજ્ઞાન દેવું છે એ શ્રમણ, એ જ સાધુ, એ જ વિરક્ત, વસ્તુ જેમ છે તેમ છે, તમે જાણો છો કે માનો છો કે સ્વીકારો છો તેમ નહીં, પણ વસ્તુ પોતે જેમ છે તેમ, તે વસ્તુમાં જે વસ્તુત્વ રહ્યું છે તેમ એનું પ્રકાશન કરે છે, તે આત્મજ્ઞાની પુરુષ છે। આ મોટી ઘટના છે। આત્મજ્ઞાનમાં જે મગ્ન છે એની અવસ્થા બદલાઈ જાય છે। આત્મજ્ઞાનમાં મગ્ન જો સો સબ પૂતગળ ખેલ ઇન્દ્રજાળ કરી લે કવે મળે નથી હા મણમેળ, આત્મજ્ઞાનીની આ અંતરંગ અવસ્થા છે। આત્મજ્ઞાનમાં આત્માના અનુભવમાં જે મગ્ન બન્યો છે તે આમ તો હોય છે જગતમાં, આમ તો હોય છે જગતમાં, હોય છે સંસારમાં અને હોય છે પૂતગળ વચ્ચે, પણ તેને તો આ બધો પૂતગળનો ખેલ દેખાય છે, તેમાં આત્મજ્ઞાનીને વાસ્તવિકતા લાગતી નથી। વેદાંતે આને માયા કહી ભ્રમણ કહ્યો, ચિદાનંદજીએ આને પૂતગલનો ખેલ કહ્યો, એ ઇન્દ્રજાળ છે, દેખાય છે, દેખાય છે ખરી પણ હોય નહીં, જાદુગરનો ખેલ જેમ દેખાય છે ખરો પણ હકીકતે તેમ હોય નહીં, જેમ જાદુગરની બીજી વાસ્તવિકતા નથી તેમ પૂતગલનો આ ખેલ પણ વાસ્તવિક નથી, અને એના કારણે મળે ન ત્યાં મનમેળ, ત્યાં મનનો મેળ મળતો નથી. સાથે રહે છે ખરા, સંબંધો છે ખરા, ઉપયોગ છે, મન દઈને મળતો. સંસારમાં કહીએ છીએ કે સાથે જીવીએ છીએ, રહીએ છીએ, પણ તાલમેળ નથી, મનમેળ નથી. યશો વિજયજી મહારાજે પાંચમી દ્રષ્ટિમાં એક ઉદાહરણ આપ્યું છે.
બસ પછી બાલ ધૂલી ઘર લીલા સરખી ભાવ ચેષ્ટા ઇહાં ભાસે. ચોમાસામાં વરસાદથી રેતી ભીની થઈ હોય, નાના બાળકો નદી કિનારે જઈ પોતાના પગને વચ્ચે રાખી એના ઉપર રેતીનો ઢગલો કરે અને પછી નીચેથી ધીમે રહીને પોતાનો પગ કાઢી લે એટલે ઘર તૈયાર. પછી આ ઘરને મગનિયો અડે એટલે છગનિયો રડે કે મારા ઘરને તું કેમ અડ્યો, આ મારું ઘર છે. પણ એ ઘર તે બાલ ધૂલી ઘર લીલા સરખી, બાળક જેમ ધૂળના ઘરમાં ખેલ કરે છે, રમત રમે છે, તેમ જ્ઞાનીને ચક્રવર્તી રાજાની સંપત્તિ પણ બાળકના ધૂળના ઘરની રમત સમાન લાગે છે. આત્મજ્ઞાન થતા અંદરમાં કેવી અવસ્થા થાય છે, તેઓ પરભાવની ઈચ્છાથી રહિત થાય છે. બે શબ્દો, સ્વભાવ અને પરભાવ. પોતાનો જે ભાવ એને કહેવાય છે સ્વભાવ, અને પોતાનો નહીં પણ પરના બહારના જે ભાવ વિકારી ભાવ એને કહેવાય છે પરભાવ. તમામ અધ્યવસાયો, વિકારો, વાસનાઓ, તમામ રાગ દ્વેષો, તમામ કષાયો તે પરભાવ વિભાવ છે. યશો વિજયજી મહારાજે કહ્યું છે કે સહજ સ્વભાવ લખેની અપનો પડ્યો મોહ કે દાવ મેં જીવ લાગી રહ્યો પરભાવ.
બસ
જીવ પરભાવમાં લાગ્યો છે તેના કારણે પોતાની સહજ સ્વભાવ લક્ષમાં લેતો નથી, જાણતો નથી. શાસ્ત્ર કહે છે, જ્ઞાનીઓ કહે છે, સંતો કહે છે, સાધુઓ કહે છે, સદગુરુ કહે છે, પણ પોતાનો સહજ સ્વભાવ તે લક્ષમાં લેતો નથી. તે ખરેખર મોહના દાવમાં પડ્યો છે, મોહના હાથનું રમકડું બન્યો છે. મોહના હાથનું રમકડું જે બન્યો તે સંસારી, અને જે મોહના હાથનું રમકડું મટ્યો તે સદગુરુ. સદગુરુને ઉદગલની, પ્રભાવની, જગતની વસ્તુઓની, સંયોગોની કે બનાવવાની ઈચ્છા નથી, અનુકૂળતા નથી, અનુકૂળતાની ઈચ્છા નથી, જગતના સુખોમાં ઈચ્છા નથી. અને ઈચ્છા જેની ગઈ એનું બધું દુઃખ ગયું. દુઃખ અને ઈચ્છા બંને નજીકના સગા છે. આપણે દુઃખને દૂર કરવું છે પણ ઈચ્છાને ઊભી રાખવી છે. ઈચ્છા એ કહે છે દુઃખ મારો દીકરો છે અને મને બહુ વાલો છે, એક મિનિટ પણ હું મારા દીકરાને મારાથી દૂર નહીં કરું. મને રાખવી હોય તો મારા દીકરાને પણ રાખવો પડશે. જો તમારે દુઃખ ન જોઈતું હોય તો દુઃખને કાઢવાની કોશિશ ન કરશો, એને કશું કહેશો નહીં. દુઃખને કાઢવું હોય તો મને જવા દો, હું જ્યારે જઈશ ત્યારે મારા દીકરાને લઈને જઈશ, એને મૂકીને નહીં જઉં. ઈચ્છા હશે ત્યાં સુધીમાં દુઃખ છે. પ્રભાવની ઈચ્છા, રાગદ્વેષની ઈચ્છા, જગતના પદાર્થોની ઈચ્છામાં દુઃખ છે.
બસ અહીંયા
અભિનંદન ભગવાનને દેવચંદ્રજી મહારાજ કહે છે કે પ્રભુ, તમે જે અનુભવ કરો છો, તમે જે રસમાં ડૂબો છો, તમે જે રસ માણો છો તેની રીત અમને કહો ને અમારે એવો અનુભવ કરવો છે. ને ભગવાન એમ બોલ્યા કે દેવચંદ્ર, અમે જે રસ માણીએ છીએ, આનંદમાં રહીએ છીએ, અમે જે સમાધિમાં છીએ, અમારી શાંતિમાં છીએ, તેનું કારણ અમે જળચલ જગની એઠનો ભોગ છોડી દીધો છે. જળચલ જગની એઠનો ન ઘટે તુજને ભોગ હો મિત, ક્યું જાણું ક્યું બની આવશે. જગતના પદાર્થો જળ અને નાશવંત છે, તે અનેક આત્માઓએ ભોગવેલા પદાર્થો છે. જ્ઞાની પુરુષો કહે છે કે જમણવારનો એઠવાડ ખાવાતું તૈયાર નથી, પણ આખા જગતના જીવોએ જે પૂતકલો ભોગવ્યા છે, ભોગવીને છોડ્યા છે, તે જગતના જળ પદાર્થનો એઠવાડ ખાવા તું તૈયાર છો. જ્યાં ઈચ્છા છે ત્યાં મોહ છે, અને જ્યાં મોહ છે ત્યાં ઈચ્છા છે. ઘણા લોકો કંટાળીને નિરાશ થઈ કે ઘરમાં ઝઘડા થયા હોય તો કહેતા હોય છે કે અમને કંઈ મોહ રહ્યો નથી, પોતાનું ધાર્યું થયું ન હોય, ઘરમાંથી એકોટ નીકળી ગયો હોય અને કોઈ ગુણકારતું ન હોય, આવું થઈ જાય છે કે અમને હવે સંસારનો ભાવ નથી. ધીરેને પૂછી કે શું થયું, પછી કહેશે ઘરવાળી માનતી નથી, છોકરો માનતો નથી. જગતના જે પદાર્થો અન્ય સંયોગો છે તે શ્રેષ્ઠ કોટીના મળેલ હોવા છતાં પણ જેને ઈચ્છા થતી નથી તે મોહથી રહિત છે. ઈચ્છા એ મોહનું ચિહ્ન છે. મોહ છે કે ગયો તેવો દાવો આપણે કરતા હોઈએ કે સાધુ અને સંન્યાસી કરતા હોય તો એટલું જોવાનું કે કોઈ ઈચ્છા છે, ઈચ્છા હોય તો સમજી કે મોહ છે.
બસ પછી
ભગવાન મહાવીરે અંતિમ દેશના જે આપી તેનો સંગ્રહ ઉત્તરાધ્યન સૂત્રમાં થયો છે. એમાં 36 અધ્યયનો છે. એમાં 32મા અધ્યયનની આ છઠ્ઠી ગાથા છે. એમાં ભગવાન મહાવીર એમ કહે છે, જેમ ઈંડામાંથી મરઘી થાય છે અને મરઘીમાંથી ઈંડું આવે છે, તે પ્રમાણે મોહમાંથી ઈચ્છા જન્મે છે અને ઈચ્છામાંથી મોહ જન્મે છે. મોહને જન્મ આપનાર ઈચ્છા જેમનામાં નથી, પરભાવની ઈચ્છા કે પુદ્ગલની ઈચ્છા જેનામાં નથી, આશંસા જેનામાં નથી, આકાંક્ષા નથી, માન પ્રતિષ્ઠા મોભો લોકસંજ્ઞા લોકેશણા ધનની ઈચ્છા પુત્રની ઈચ્છા સંપત્તિની ઈચ્છા આ બધી ઈચ્છાઓ રહિત જેવો થયા છે અને આત્મજ્ઞાનમાં જેમની સ્થિતિ છે તે સદગુરુ. બે મુદ્દા અહીં છે, પોઝિટિવ વિધેયાત્મક એક કે આત્મજ્ઞાનમાં જેની સ્થિતિ છે અને નેગેટિવ અર્થાંત નકારાત્મક પરભાવની ઈચ્છાથી જે રહિત છે તે બંને મળીને એક લક્ષણ જેને કહેવાય છે તે આત્મજ્ઞાન આત્મબોધ.
બસ અહીંયા આપણે વિચારણા વિશેષ કરીએ. પ્રવચન 12મું અને ગાથા 10 ચાલે છે. હજુ 10નો સ્વાધ્યાય ચાલુ છે. સદગુરુના લક્ષણો ફરી આ ગાથાની અંદર આ પ્રવચનમાં પાંચે પાંચ જે લક્ષણો છે એને સંક્ષેપની અંદર મુનિશ્રીએ વિવરણ દ્વારા સમજાવ્યા છે. કેટલીક વસ્તુ જગતની અંદર એવી છે કે જે પ્રત્યક્ષ દેખાય નહીં. સદગુરુના લક્ષણો, ધર્મના લક્ષણો, સદ્દેવના લક્ષણો, મુમુક્ષુતાના લક્ષણો, આ બધા એવા છે કે જે આંતરિક સ્થિતિ છે, બાહ્ય નથી. એટલે બાહ્ય કોઈ ચિહ્નથી, બાહ્ય કોઈ નિશાનીથી, બાહ્ય કોઈ પ્રકારની આપણે એને માહિતી આપીએ એનાથી આ વસ્તુ પકડાશે નહીં. અને પરમાર્થ માર્ગની બધી જ વાતો આંતરિકતાથી પકડાય છે. મુશ્કેલી એ છે જગતના જીવોની કે બધી જ વસ્તુ એને બહારથી સમજવી છે. એની બુદ્ધિ બહારનું પકડે, એની ઇન્દ્રિયો બહારનું પકડે, એની સમજ હોય તો જ આંતરિક દશા પકડે. સમજ વિના એ આંતરિક વસ્તુ પકડી શકતો નથી. અને એને તર્ક અને વિતર્ક જ ચાલે કે ક્યાં છે મને બતાવો. આંખથી જોઉં, કાનથી સાંભળું, સ્વાદથી ચાખી જોઉં. વસ્તુ એવી હોવી જોઈએ કે જેમ હું એનો અનુભવ કરું, અને અનુભવ કરવા માટે એની પાસે સાધન ઇન્દ્રિયોનું, એ સિવાય કંઈ. જ્ઞાનીઓ કહે છે કે તમારે સદગુરુના લક્ષણો જ્ઞાનીને ઓળખવા છે. જેને જ્ઞાનીને ઓળખવા છે એને જ્ઞાનીની દશા ઓળખવાની છે. અને જ્ઞાનીની દશા ઓળખવી હોય તો એ આપણી ઇન્દ્રિયોથી નહીં ઓળખાય. એને ઓળખવા માટે આપણી આંતરદ્રષ્ટિ જોઈએ, આપણા અંતરચક્ષુ જોઈએ. ચર્મચક્ષુથી સદગુરુનું ઓળખાણ થઈ શકે નહીં. બાહ્ય લિંગથી, બાહ્ય ચિહ્નથી, બાહ્ય વેશથી, બાહ્ય ધમધમાટથી સદગુરુ ન ઓળખાય. મુમુક્ષુએ સદગુરુને ઓળખવા છે, એને ઓળખવા માટેના લક્ષણો છે અને એ લક્ષણો આંતરિક છે. તો ફરીથી એ આંતરિક લક્ષણો ઉપર અહીંયા આપણને મુનિશ્રી ફરીથી લક્ષ્ય કરાવે છે. અહીંયા કહ્યું છે કે પેલી જ લક્ષણ સુધીની વાત આપણે છે, આત્મજ્ઞાન. સદગુરુનું પેલું લક્ષણ શું છે? આત્મજ્ઞાન. આત્મજ્ઞાન એટલે આત્મબોધ. જ્ઞાનને જાણકારીમાં લીધી છે. હું બધું જાણું છું તો કોઈને ભ્રમ થાય કે મને જ્ઞાન છે, પણ આત્મબોધ શબ્દ મૂક્યો છે, બહુ સરસ મૂક્યો છે. એ આત્મબોધ અને એ યશો વિજયજી મહારાજે સમાધિ શતકની ગાથામાં લખ્યું છે. કેવળ આત્મબોધ હૈ પરમારથ શિવ પંથ, તામે જિનકુ મગ્નતા સોહી ભાવ નિર્ગ્રંથ. આપણે નિર્ગ્રંથ જોઈએ, જ્ઞાની જોઈએ, એ ભાવ જ્ઞાની જોઈએ. વેશ જ્ઞાની જોઈતા નથી, ભાવ જ્ઞાની જોઈએ. જેની દશા જ્ઞાનમય છે તો એને માટે બે લક્ષણો આપ્યા છે. બરોબર જો પકડાઈ જાય તો પછી ક્યાંય અસ્પષ્ટતા નહીં થાય. પહેલું લક્ષણ શું છે? આત્મજ્ઞાનને વિશે જેની સ્થિતિ છે, આત્મજ્ઞાનને વિશે જેની સ્થિતિ છે, આત્માનું મનન, ચિંતન, ભાવન, ધ્યાન, સ્મરણ, સ્મૃતિ, માહોલ, રંગ, નિરંતર શુદ્ધતાની અંદર જ જે વિચરે છે, શુદ્ધતામાં જ જે કેલી કરે છે, શુદ્ધતામાં જ જે સ્થિત થયા છે, આવું જેનું લક્ષણ આપણને પકડાય કે પોતાના સ્વરૂપમાં જ છે, એટલે બહારની દુનિયામાં રહેવા છતાં ક્યાંય એનું ચિત્ત બહારમાં નથી, એની દ્રષ્ટિ ક્યાંય બહારમાં ઠરતી નથી, એનો ઉપયોગ અંદરમાં ઠર્યો છે, એની દ્રષ્ટિ અંદરમાં ઠર્યો છે, એની તમામ ચિંતવનાનું કેન્દ્ર આંતરિક છે, તો એ કહ્યો છે તામે જેનકુ મગ્નતા. આત્મબોધ થયો છે અને પછી આત્મબોધ થયા પછી દુનિયામાં ભટકતા નથી, બાહ્યમાં રાચતા નથી, બાહ્ય મહાત્મ્યનું કોઈ મહાત્મ્ય હવે કરતા નથી. તો આત્મબોધનું લક્ષણ શું? કે આવું જગતની અંદર શ્રેષ્ઠ તત્વ પોતાને પ્રાપ્ત થાય તો આત્મબોધનું લક્ષણ શું? એ પ્રાપ્ત થયા પછી જીવ કે મારે આત્મામાં જ રહે, ઉપયોગ એનો આત્મામાં હોય, એ આત્મામાં સ્થિરતા એની આત્મામાં હોય, એકાગ્રતા એની આત્મામાં હોય, એનું ધ્યાન પણ આત્મામાં જ હોય, એ જગતના તુચ્છ પદાર્થો તરફ લક્ષ ન આપે, એટલે પૂર્ણ ઉદાસીનતા એને જગતના સંગ પ્રસંગની અંદર હોય. આ થયું તોય ભલે, એને ન થયું તોય ભલે, કોઈ જાતનો એને એ પ્રકારનો વિકલ્પ પણ ઘટે નહીં. આવી જબરજસ્ત વૈરાગ્યમય ઉદાસીન સ્થિતિ જેને જૈન દર્શનમાં શબ્દ છે વિતરાગતા. આત્મબોધ થાય એનામાં વિતરાગતા આવે, એટલે જગતના સંગ પ્રસંગની અંદર ક્યાંય એને રસ રુચિ જોવા મળે નહીં. વૈરાગ્ય અને વિરતી ભાવ. વૈરાગ્ય થાય કે આ તુચ્છ છે, આ વ્યર્થ છે, વ્યર્થતાનો બોધ થાય તો પછી એની આચરણની અંદર એ જે વ્યર્થ છે, જે તુચ્છ છે, તો એના તરફ એને વૈરાગ્ય એટલે એને વિરતિ જન્મે છે. વિરતિ એટલે એના તરફ કોઈ રતિભાવ જ નથી. ગમે તેવું ઉત્કૃષ્ટ મહામૂલ્યવાન રત્ન પણ જુએ તો એને કાંઈ એના ઉપર રતિભાવ ન હોય. ગમે તેવો મહેલ જુએ કોઈનો તો એને રતિભાવ ન હોય. કોઈ પદાર્થ મહામૂલ્યવાન જુએ તો પણ એને રતિભાવ ન. આને કહેવાય છે વિરતિના પરિણામ. અને વિરતિના પરિણામ ન હોય એનામાં વિતરાગતા હોવાની કોઈ સંભાવના જ નથી. આ ધર્મ વિરતિનો છે. સમ્યક દર્શન થાય પછી વિરતિ આવે. એ વિરતિ દેશ વિરતિ આવે, સર્વ વિરતિ આવે, અને સર્વ વિરતિની પૂર્ણતા એટલે વિતરાગતા. આ એના સ્ટેજ છે. તો બરોબર સમજી લઈએ કે વિરતિ છે એનામાં. તામે જિનકુ મગ્નતા, એની અંદર એ મગ્ન છે, એટલે સંસારના સમસ્ત સંગ પ્રસંગથી એનામાં ઉદાસીનતા છે. એ વાત અહીંયા બરોબર સમજવા માટે જુદી જુદી વાત એક સરસ શબ્દ મૂક્યો છે, સંગતિ. શું સંગતિનો અર્થ કરશું? કોની સાથે મળે? જ્યાં ત્યાંથી જો સત્શાસ્ત્ર હોય, સદજ્ઞાની હોય, સદગુરુ હોય, તો બધાનો અભિપ્રાય એક જ મળે. આનંદ ગંજીનો તમે પદ લ્યો તેમાંથી જ મળે, યશો વિજયજીને લ્યો તો એ જ મળે, કુંદકુંદાચાર્યજીને લ્યો તો પણ એ જ મળે. બધેથી બધાય ગાય એ બધા સંતોએ આત્માની મહિમા, આત્મજ્ઞાનીનો મહિમા ગાયો છે. શબ્દ જુદા જુદા હશે, જેમ આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્ય લિંગી રે, આનંદ ગનનું પદ છે. પેલું કેવલ આત્મબોધ હૈ પરમાર્થ, આ યશો વિજયજીનું પદ છે. આત્મજ્ઞાન મેં મગ્ન જો સો સબ પુદ્ગલ ખેલ, ઇન્દ્ર જાડ કરી લેખવે, મળે ન ત્યાં મેળ, આ દેવચંદ્રજીનું પદ છે. આ ગમે તે લ્યો તમે, કોઈ પણ જ્ઞાનીની રચના હોય, જ્ઞાનીની રચના હોય તો અંદરનો ભાવ એક જ હોય. આને કહેવાય સંગતિ. સંગતિ એટલે બધેથી એનું ટ્યુનિંગ થાય, એનો તાલમેલ થાય, એ મળે જ. જ્ઞાનીની વાતને સમર્થન જેટલા જેટલા સતશાસ્ત્રો છે, સત્પુરુષો છે, એ બધેથી એ વાતને સમર્થન મળે. અને જ્યારે એ વાતને કંઈ સમર્થન ન મળે અને કોઈ જ્ઞાનીની ધારણા કરી લે તો સમજી લેવું કે આ જ્ઞાની માને છે પણ કોઈ મહાપુરુષોની સાક્ષી મળતી નથી. કોઈ જ્ઞાની પુરુષોનો પુરાવો આધાર આની સમર્થનમાં મળતો નથી. આ પોતાની મેળે જે કંઈ નક્કી કરે ભલે કરે કે અમે મહાન જ્ઞાની છે ને પરમ જ્ઞાની છે. સંગતિ નથી તમારી. તમામ જ્ઞાનીઓએ પોતાની વાત જુદા જુદા શબ્દોમાં કીધી છે, એનો મેળ જોઈએ, ટ્યુનિંગ જોઈએ. જેમ સંગીતની સભાની અંદર તબલું વાગે, દિલરૂબા વાગે, વાયોલિન વાગે, વીણા વાગે, રિધમ વાગે, એ બધા વાજિંત્રો ગમે તેટલા હોય, 100 થી 150 વાજિંત્રો હોય ઓર્કેસ્ટ્રાની અંદર, છતાં સૂર બધાનો એક, લય એક જ હોય. સૂર, લય અને તાલ એમાં એકરૂપતા હોય. ગમે તેટલા વાજિંત્ર હોય તો પણ એકબીજાથી વિરુદ્ધ ક્યાંય હોય નહીં, એની સંગતિ છે. એને સંગતકાર કહેવામાં આવે છે. જેમ ગાનાર એક હોય એની સાથે સંગતકાર, કે ભાઈ હાર્મોનિયમ વાળો છે, તબલા વાળો છે, ઇલેક્ટ્રિક ઓર્ગન વાળો છે, આ સંગતકાર છે. બધા સંગતકારનું કામ શું? મુખ્ય જે ગાયક છે એની સાથે એના સૂરમાં, એના તાલમાં, એના લયમાં લય લીન થઈને રહે, જુદો ન પડે. જુદો પડે તો મહેફિલ ન થાય, કકળાટ થઈ જાય, ઘોંઘાટ થાય. સંગીતની સુરાવટ છે તો એ ગમે તેટલા વાદ્યો હોય છતાં પણ વાદ્યોનો સૂર એક, લય એક, તાલ એક, ધ્વનિ એક, એનો ધ્વનિ એક જ છે. એમ આ આત્મજ્ઞાની છે એનું લક્ષણ એવું કહે છે, અહીંયા કહીએ છે, મુનિશ્રી કહે છે કે એને સંગતિ જોઈએ. અમે કહીએ છીએ એમ નહીં કે અમે કીધું કે આવું હોય. કૃપાણુદેવ કહે છે કે આવું હોય કે આત્મજ્ઞાન છે એની, જેની આત્મામાં સ્થિતિ છે અને પ્રભાવથી રહિત છે. એ કૃપાણુદેવે એના અર્થમાં લખ્યું કે આ આત્મજ્ઞાનીનું લક્ષણ છે. મુનિશ્રી કહે છે કે કૃપાણુદેવ કહે છે એ વાત શાસ્ત્રો બધા જ એને સમર્થન આપે, બધા એની સાક્ષી પૂરે. શાસ્ત્રો આવીને ઉભા રહીએ, સાક્ષી પૂરે, આ એને સંગતિ કહેવાય છે. તત્વને જ્યારે કંઈ સમજવું હોય ત્યારે સંગતિથી તત્વ સમજાય અને સંદર્ભથી સમજાય. સંદર્ભ એટલે જે સંબંધમાં વાત કરી છે એ સંબંધને પકડો, બીજી વાત નહીં કરો. શબ્દના અનેક અર્થ થાય, એક શબ્દ બોલ્યા હોય ભાષાનો તો જેમ ભગવદ્ ગોમંડળ જે જોયું હશે એને ખબર હશે કે એક શબ્દનો ઓછામાં ઓછા 50 અર્થો છે, પછી વધારે છે એ વાત ઘણા છે, પણ ઓછામાં ઓછા 50 અર્થ હોય. હવે આપણા મગજની અંદર એક અર્થ બેસી જાય છે, એટલે આપણે જ્યારે કંઈક વાત કરીએ તરત આમ કે ભાઈ નથી એ, અત્યારે એની સાથે એનો સંદર્ભ નથી. તમે જે કહો છો એ વાત સાચી છે, ખોટી નથી, પણ સંદર્ભ નથી અને બીજું સંગતિ નથી. સંદર્ભ હોય તો પણ જો સંગતિ ન હોય તો એ વાત હજુ એકાંતે થાય, પણ સંદર્ભ પણ સાચો હોય અને સંગતિ પણ યથાર્થ હોય તો એ વાત પ્રમાણ કહેવાય. આ પ્રમાણ છે. આત્મજ્ઞાનીનું પ્રમાણ એ છે કે આત્મજ્ઞાની શ્રમણ કહાવે, અથવા આત્મજ્ઞાન મેં મગ્ન જો સબ પુદ્ગલ કે ખેલ, ઇન્દ્ર જાડ કરી લેખવે, મળે ન ત્યાં મેળ. કેવો? અને ફરીથી યશો વિજયજી મહારાજની સ્તવનની પદ આવ્યું કે બાલ ધૂલી ઘર લીલા સરખી, ભવ ચેષ્ટા અહીંયા ભાસે રે. યશો વિજયજી મહારાજે કહ્યું કે બાળ ધૂલી ઘર લીલા સરખી, રેતીના નદીના કિનારે રેતીના ઢગલા થાય, ઘર બાંધે બાળકો, પણ એ ધૂલી રેતીના છે અને એની અંદર એના ઝઘડા પણ થાય, પણ મોટા લોકોને શું શું લાગ્યું કે આ બધી વ્યર્થ છે, આ છોકરાઓની બાળ ચેષ્ટા છે, બાળ ચેષ્ટા છે, એમાં કાંઈ એને આ બધો મોહ નથી અને આનો કંઈ મેળ મળે નહીં. જ્ઞાનીની વાતને અને જગતની વાતને ક્યાંય મેળ મળે નહીં. જે જ્ઞાની જગત સાથે મેળ કરવા પ્રયત્ન કરતો હશે ને એ રોકાઈ જાય છે, એ લોકસંજ્ઞામાં રોકાઈ જાય છે, એ લોકપંક્તિમાં રોકાઈ જાય છે, એ મોહમાં રોકાઈ જાય છે. કૃપાળુદેવે સરસ શબ્દ વાપર્યો છે કે જગતને રૂડું વાર પ્રયત્ન કર્યો પણ રૂડું થયું નહીં. એ હોય તે જ આચરે. કેટલું બધું આ સંગતિ છે. એટલે આત્મજ્ઞાની સંબંધમાં ક્યાંય કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય, એની આંતરિક સ્થિતિ ઓળખવી છે. અને પછી કે છે, પરભાવની ઈચ્છાથી રહિત છે, કોઈ પણ પ્રકારનો પરભાવ એટલે વિકારી ભાવ એમાં એને છે નહીં. એ પછી સરસ સહજ સ્વભાવ, લખે નહીં અપનો પડ્યો મોહ કે દાવ મેં, જીવ લાગી રહ્યો પરભાવ મેં. યશોવિજયજી મહારાજનું ફરી પદ એની પંક્તિ આપે છે કે પોતાના સ્વભાવની અંદરનું લક્ષ્ય કરતો નથી અને મોહના દાવમાં પરભાવમાં આ જીવ લાગી રહ્યો છે. એ પરભાવમાં જ લાગ્યો છે. સૂત્ર આપ્યું છે કે મોહના હાથનું જે રમકડું બને છે એ સંસારી, અને મોહના હાથનું રમકડું જે મટી જાય છે તે સદગુરુ. અમો મોહનું વ્યક્ત સ્વરૂપ શું છે? આપણે ક્યાંને મોહ છે, મોહ છે, મોહ છે, મોહ એટલે શું? પણ ઈચ્છા. કોઈ પણ પર પદાર્થ પ્રત્યે ઈચ્છા હોવી, ક્યાં હોય તો ઠીક, અથવા ન હોય તો. ઈચ્છાના બે ભાગ છે, અસ્થિભાવથી અને નાસ્તિભાવ. એક આ હોય તો સારું અને એક આ ન હોય તો સારું, તો મજા આવે. ઈચ્છા છે એ મોહનું સ્વરૂપ છે, આ વ્યક્ત સ્વરૂપ. મોહ પકડાતો નથી, મોહ શું છે ખબર નથી. આ મોહ મોહ શબ્દો બહુ શાસ્ત્રોમાં આવે છે પણ આ મોહનું સ્વરૂપ કાંઈ ખબર પડતી નથી. તો કે ઊભો રહે, ઈચ્છા. હવે તને આ તું જગતની અંદર છો, સંઘમાં છો, સંયોગોમાં છો, સંબંધોમાં છો, હવે વાત કર એની અંદર, ઈચ્છા અનિચ્છા ખરી કઈ? તો કે અમુક ગમે, અમુક ન ગમે, અમુકમાં પ્રીતિ હોય, અમુકમાં અપ્રીતિ હોય, અમુકમાં ઇષ્ટપણાની બુદ્ધિ હોય, અમુકમાં અનિષ્ટપણાની બુદ્ધિ હોય. આ બધા જે છે વિખવાદો, એ બધા ઈચ્છાનું સ્વરૂપ છે અને એ પર પદાર્થ પ્રત્યેની ઈચ્છા છે, પર વસ્તુ પ્રત્યેની ઈચ્છા છે. કાં તો એનો સંગ, કાં એનો સંબંધ, કાં એનો સંયોગ. તો આ જે ઈચ્છા છે એ તારા મોહનું સ્વરૂપ છે, કારણ કે આ તો પર છે. તો પોતાનો સહજ સ્વભાવ છે એ ગણતરીમાં લેતો નથી, અને મને સુખ આથી મળશે અથવા મારું સુખ આનાથી ટળશે, બંને રીતે એ ખોટો છે. આને પરભાવ કહેવાય છે કે પોતાના સુખમાં, પોતાના દુઃખમાં પોતાનો સ્વભાવ કારણભૂત નથી, પણ પર પરિસ્થિતિ અનુકૂળ છે કે પ્રતિકૂળ એ કારણભૂત છે, એ નડે છે એને. એટલે આવી જ્યારે ચિંતના શરૂ થાય છે ત્યારે એને કહે છે ઈચ્છા. એ ઈચ્છાનું સ્વરૂપ, મોહનું પરિણામ શું? દુઃખ. મોહનું પરિણામ હંમેશા દુઃખ. એટલા માટે કે કોઈ પર પદાર્થ આપણી મરજી મુજબ ચાલતો નથી, એ સ્વતંત્ર છે. આપણે જેમ સ્વતંત્ર છીએ એમ પર પદાર્થ પણ સ્વતંત્ર છે. પર પદાર્થ આપણી ઈચ્છા અનુસાર કદી ચાલે નહીં. એટલે જ્યારે જ્યારે માણસ ઈચ્છા કરે ત્યારે ઈચ્છાનું પરિણામ શું આવે? દુઃખ. એની ઈચ્છાનો ભંગ જ થાય, એની ઈચ્છા કોઈ દી પૂરેપૂરી થાય નહીં. જો બધાની ઈચ્છા પૂરી થતી હોય તો એના સિવાય આખું જગત દુઃખી થઈ જાય, કેમ કે આપણે કોઈને સુખી રહેવા દઈ નહીં. આપણી ઈચ્છા જ પ્રમાણે જો ચાલતું હોય તો કોઈને ખાવા ધાન પણ ન મળ્યો, જો આપણું ચાલતું હોય તો. ભાઈ, એ કદી બનવાનું નથી અને તારા ભાગે દુઃખ જ આવશે. ઉદાહરણ સરસ આપ્યું છે. ઈચ્છા કે છે કે તમારે દુઃખ ન જોઈતું હોય તો એ તો મારો દીકરો છે, મને રાખવો છે અને દુઃખ નથી જોતું, એ બે બનશે નહીં. તમારે જ્યારે દુઃખ ન જોઈતું હોય ત્યારે પહેલું કામ શું કરવું પડશે? મારો ત્યાગ કરવો પડશે. હે જીવ ક્યા ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ. આ સંગતિ, આ સંગતિ. જ્યારે જ્યારે આપણને લાગે કે બહુ દુઃખી છીએ હમણાં, તો જરાક ઉભા રહેવું, કોઈને દુઃખના રોદણા રોઈને કહેવા કરતા આપણે વિચારવું કે આપણે કેની ઈચ્છા રાખી છે. આપણી ઈચ્છાનું અવલોકન કરવું, પકડાઈ જશે. કેમ કે કોકની નથી કે ન પકડાય, કોકની હોય તો હારી ખબર ન પડે કે હારું ઈચ્છે, કાંઈ બોલે, કાંઈ બતાવે, કાંઈ ચાલે, કાંઈ એની ખબર નહીં પડે. આપણી ઈચ્છા આપણાથી છુપી રહી શકે નહીં. પેલા નક્કી કર, ઈચ્છા જેવી પકડાઈ જાય એટલે કરજે કે આ ઈચ્છાનું પરિણામ છે. મને દુઃખ છે એ વાત સાચી છે, પણ ભૂલ ક્યાં છે? ઈચ્છા. આ ઈચ્છા છે એ પર પદાર્થ પ્રત્યે મોહ ઉત્પન્ન થયો છે એના કારણે છે. માટે તું મોહને તોડ. મોહને તોડવા માટે જ્ઞાન સિવાય બીજો કોઈ સાધન જ નથી, સમજણ સિવાય બીજો કોઈ માર્ગ નથી. જગતનો મોહ વિચિત્ર પ્રકારનો છે. એવી એવી પ્રકારનું મોહની એનું સ્વરૂપ છે. કૃપાળુ દેવે તો લખ્યું છે કે ભલભલા જ્ઞાનીઓને ધ્યાનીઓને પણ આને પટકી માર્યા છે. કેમ કે મોહની એનું સ્વરૂપ બહુ છેતરામણું છે, બહુ સૂક્ષ્મ છે, બહુ ગહન છે. મોહનીએ સીધું પકડાય નહીં, તો મોહની એનું સ્વરૂપ ઈચ્છાથી પકડાય છે કે હા બરોબર છે, મેં પર પદાર્થની, મેં અમુક સંયોગોની, મેં અમુક સ્થિતિની ઈચ્છા કરી. હવે આ તો કઈ તારા વશ નથી, આખું જગત તને વશ ચાલતું નથી. જગત પોતાની રીતે ચાલે છે. પ્રત્યેક પદાર્થનું પરિણમન પોતાના સ્વભાવ પ્રમાણે, એના ગુણ પ્રમાણે હોય છે. તારી ઈચ્છા પ્રમાણે જગત ચાલે નહીં. તારી ઈચ્છા પ્રમાણે તું ચાલી શક, તારી ઈચ્છા પ્રમાણે તું ચાલી શક. અને તું ચાલી શક તો તારા સ્વભાવ પ્રમાણે તું ચાલ તો તને દુઃખી કરી શકે એવી જગતમાં કોઈ શક્તિ નથી. આવી વિશ્વની વ્યવસ્થા છે કે જીવ જો દુઃખી થવા ઈચ્છે નહીં, જીવ જો દુઃખી થવા ઈચ્છે નહીં તો આ જગતની કોઈ તાકાત, કોઈ સંયોગ, કોઈ સ્થિતિ, કોઈ પરિસ્થિતિ, કોઈ સંબંધ એને દુઃખી કરી શકે નહીં. કારણ કે સુખ એનો સ્વભાવ છે અને એનો સ્વભાવ એનાથી અલગ થઈ શકે નહીં. આ અવિનાભાવી સંબંધ છે. તો કેટલી સરસ વાત કે મોહના દાવમાં પડ્યો છે, ઈચ્છાના દાવ ખેલા કરે છે. મોહ એ રમત છે, પણ એમાં એના ચોખ્ઠા જે છે બધા એ ઈચ્છાના. આમ કરીશ અને આમ કહીશ, આજે આ લઈ આવીશ, આટલું આ ઇન્વેસ્ટમેન્ટ કરીશ, આનું આમ કરીશ એટલે આ પરિણામ મળશે. અને પરિણામના સુખની જ વાત કરે છે, દુઃખની નહીં. અને મળે ક્યારેક બાજી અવળી પડે, આ કાંઈ એના હાથની વાત તો છે નહીં. આખી વાત એટલી સરસ રીતે મૂકી છે. એ પરભાવની ઈચ્છાથી રહિત થયો છે આ જ્ઞાનીનું સ્વરૂપ. માત્ર આત્મજ્ઞાન છે, બોધ છે એમ નહીં, પણ બોધને વિશે જેની સ્થિતિ છે. અને આ સ્થિતિ છે સાહેબ, એને સ્થિતિ છે કે નહીં શું ખબર પડે અમને? આ જ્ઞાની છે, જ્ઞાન થયું છે, આત્મબોધ છે, પણ આ છે કે નહીં હવે એને અમારે જ્ઞાની તરીકે ઓળખવા છે. અને અમે મુમુક્ષુ છીએ. જો સામાન્ય રેન્જી પેન્જીનું કામ નથી આ જ્ઞાનીને ઓળખવા, એ વાત જ ન કરવી પડી. જ્ઞાનીને ઓળખતા પહેલા ઓળખવાની દ્રષ્ટિ પ્રાપ્ત કરવી જોઈએ. અને એ દ્રષ્ટિ શું છે? મુમુક્ષુતા. મુમુક્ષુતા એ એની યોગ્યતા છે, એ એની ભૂમિકા છે, એ એની પાત્રતા છે. માટે એણે પેલા પોતાની રીતે વિચાર કરવો જોઈએ કે આ માત્ર અને આત્મબોધ છે એટલું જ નહીં, પણ હજી પરભાવથી રહિત થયો નથી. એટલે આત્મબોધ હોવા છતાં મગનતા નથી, આત્મરમણતા નથી. એની દ્રષ્ટિ ચારે બાજુ ભટકે છે. જગતના વ્યાપારની અંદર, જગતના વ્યવહારમાં એના રસ છે, એની રુચિ છે, એની ઈચ્છા છે, એનો ગમો છે, એનો અણગમો છે, એને પ્રીતિ છે, એને અપ્રીતિ છે, એને આ જોઈએ છે, આ પસંદ છે, આ પસંદ નથી. પસંદ ના પસંદગીની અંદર જે છે એ આત્મબોધમાં રમણતા એની નથી. એ પરભાવથી વિરક્ત થયા નથી. આ સહજ રૂપની અંદર જે મુમુક્ષુ છે કે જેની દ્રષ્ટિ તીવ્ર એકાંતે મોક્ષ તરફ છે, કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ, એવી પ્રકારની દ્રષ્ટિવાળો તરત આમ સમજે કે આને આત્મજ્ઞાન છે, પણ આનો જીવ તો બધે ભટકે છે, આનો જીવ તો સંસારના બધા સંગ પ્રસંગની અંદર એને રસ રુચિ બધું છે, એની સાથેની આમાં આત્મબોધ હોવા છતાં રમણતા નથી, હજુ મહાત્મ્ય વેદાયું નથી, પૂર્ણ સુખનું પરિપૂર્ણતાનું. એ યશો વિજયજી મહારાજના 32 અષ્ટક છે જ્ઞાનસારમાં, એમાં પેલું પૂર્ણાષ્ટક છે, બીજું મગ્નાષ્ટક છે. એક એક સ્થિતિ વાંચીએ વિચારીએ ત્યારે આ બધું પકડાય, ન તો શબ્દોમાંથી નીકળી જશે કે પૂર્ણ છે મગ્ન નથી, આત્મબોધ થઈ ગયો ટકી ન શક્યો, નીકળી ગયો જેમ સંકેત થાય, સ્થિર ન રહ્યો તો વમી જાય. વીરતિ એના વીરતિના પરિણામો ન હોવાના કારણે, વીરતિના પરિણામ જ ટકાવે. એટલે જ કહ્યું કે સાચા જ્ઞાનમાં ત્યાગ અને વૈરાગ્ય આધાર છે, એનો એ વિના જ્ઞાન થાય જ નહીં. જે થાય એ બૌદ્ધિક જ્ઞાન થાય, શબ્દનું જ્ઞાન થાય, પણ ટકવા માટેનું જ્ઞાન, સ્થિરતા માટેનું જ્ઞાન, રમણતા માટેનું જ્ઞાન, એકાગ્રતા માટેનું જ્ઞાન, એનો આધાર શું? તો કે એનું વીરતિ. એ વીરતિનો આધાર તો કે ત્યાગ અને વૈરાગ્ય. તો એ વીરતિ એને છે, જગતના કોઈ પ્રભાવમાં લેશ માત્ર પણ રસ નથી, રુચિ નથી, કોઈ પણ પ્રકારની એને તદ્દન ઉદાસીનતા, ભયંકર ઉદાસીનતા. જગતનું કોઈ પણ લલચામણું સ્વરૂપ એના તરફથી ખેંચાય નહીં, એ ખેંચાય નહીં, પ્રલોભનવાળું છે, ઇલ્યુઝન છે. શંકરાચાર્યજીએ જગત માટે બહુ સરસ શબ્દ વાપર્યો છે કે માયા છે. માયા શું કરે? છેતરે. ઇન્દ્રજાળ લેખવામાં આવ્યું છે, ઇન્દ્રજાળ છે. તો ઇન્દ્રજાળ શું છે? જે વસ્તુ ન હોય એવી દેખાડે. જાદુગરની બાજી કીધી, બાજીમાં દેખાય બધું પણ હોય નહીં કાંઈ, પણ જોનારાને બધું લાગે, હકીકતમાં એ સમજે છે જાદુગર કાંઈ. સ્ટેજ ઉપર જબરજસ્ત હાથી મૂક્યો હોય, બધા કે આપણી આંખ સામે છે, છતાંય ઓલો કે હાથી બાથી ક્યાંય આવ્યો નથી, અને વોચમેનને પૂછીએ કે અહીંથી ક્યારે હાથી પસાર થયો, તો કે ના સાહેબ આવ્યો નથી, પણ અમે સ્ટેજ ઉપર જોયો ને. આ માયા છે, આ દ્રષ્ટિ ભ્રમ છે. તો આવી પ્રકારની સ્થિતિ એક એક વાત એટલી સરસ રીતે સંગતિથી સમજાવી છે. હવે જે આત્મજ્ઞાનનું આ લક્ષણ આ ગાથામાં આપણને સમજાવ્યું છે, એ સંગતિથી સમજાવ્યું છે કે અનંતા જ્ઞાનીઓનો અભિપ્રાય આ છે, અને પછી એને ભગવાન મહાવીરનું ઉત્તરાધીન સૂત્રનું એ આપ્યું છે કે ઈંડામાંથી મરઘી થાય ને મરઘીમાંથી ઈંડું થાય, એ મોહમાંથી ઈચ્છા જન્મે અને ઈચ્છામાંથી મોહ જન્મે. હવે મોહ ક્યાંથી જન્મો? હવે કોઈ વસ્તુની ઈચ્છા થઈ તો એના પ્રત્યે મોહ થયો, ઈચ્છા નહોતી ત્યાં સુધી. કોઈ વસ્તુ, કોઈ ખાવાની આપણને ઈચ્છા ન હોય તો એના પ્રત્યે મોહ થાય, જેમ આપણને અમુક અભક્ષ્ય પદાર્થ છે એમ નક્કી કરી લીધું, એટલે આપણી ઈચ્છામાંથી પદાર્થ નીકળી ગયો. એ નીકળી ગયા પછી પદાર્થને ક્યાંય બજારમાં જોયો હોય તો મોહ થાય? ન થાય. હોવા છતાં પણ ન થાય. ઈચ્છામાંથી મોહ જન્મે અને મોહમાંથી ઈચ્છા જન્મે. વસ્તુના પ્રત્યેનો મોહ હોય તો હાઈલા જતા નો અહીંયાથી ક્યાંક દેખાય લટકતું મરાણો. એટલે કહે કે જેની આખું એનું ઈચ્છાવાળું વલણ હોય એને મોલમાં લઈ ન જવાય, એને જે જુઓ એ લેવાની મન થાય, કારણ કે એને ઈચ્છામાંથી મોહ જન્મે. હતું નહીં કાંઈ, ઘરેથી નીકળ્યા ત્યારે કે આપણે કાંઈ લેવું, કલાક બે કલાક ફરી આવીએ, આ જરા મન હળવું થાય, લોકોના મોઢા જોવા મળે અને જરા શાંતિ થાય, અને હું વાં જઈને પાકીટ ખાલી કરીને આવે. શું થયું? તો ત્યાં જઈને ઈચ્છા થઈ, એમાંથી મોહ જન્મો, મોહમાંથી ઈચ્છા. ભગવાન મહાવીર કહે છે કે મોહને જન્મ આપનાર ઈચ્છા જેમનામાં નથી, પ્રભાવની ઈચ્છા કે પૂતગલની ઈચ્છા જેનામાં નથી, આશંસા જેનામાં નથી, આકાંક્ષા નથી, માન પ્રતિષ્ઠા મોભો લોકસંજ્ઞા લોકેશણા ધનની ઈચ્છા પુત્રની ઈચ્છા સંપત્તિની ઈચ્છા આ બધી જ ઈચ્છાઓથી રહિત જેવો થયા છે અને આત્મજ્ઞાનમાં જેની સ્થિતિ છે તે સદગુરુ. વાત એક જ છે આત્મજ્ઞાન, એના પાસા બે છે. એક આત્મબોધ થવો, બોધ આંતરિક સ્થિતિ છે, આત્મજ્ઞાન એ બાહ્ય સ્થિતિ છે. બુદ્ધિથી તર્કથી સરસ આત્મજ્ઞાન અંગે બધું જાણે, બધા લક્ષણો કહી દે, એક એક ગાથાઓ બોલી જાય, આત્મા છે, નિત્ય છે, પોતાના કર્મનો કર્તા છે, ભોગતા છે, એનો મોક્ષ છે, એનો ઉપાય છે, બધું બોલી જાય, પણ આત્મબોધ ન હોય. અહીંયા કહ્યું કે એને આત્મજ્ઞાન છે એટલું જ નહીં, પણ એ બોધ પરિણત છે આત્મજ્ઞાન એનું, એટલે આત્મબોધ છે. અને આત્મબોધથી વાત પૂરી ન કરી. જો આપણે સામાન્ય વાંચ્યું હોત તો શું કહેત, વાત પૂરું કરો હવે, આને આત્મજ્ઞાન છે પણ ટકતો નથી, ફરફર કૈરા કરે છે, ચારે બાજુ ગુઈમા કરે છે. એક સંત હતા, એમને એમ હતું કે એમને આત્મજ્ઞાનની દશા છે. સામે એક બીજા દિગંબર સંત કે ફરતા ફરતા ત્યાં આવ્યા. પ્રત્યક્ષ અનુભવની વાત કહું છું, નામ ક્યાંય આપવાની આવશ્યકતા નથી. એમણે કહ્યું કે સાહેબ, અમને આત્મજ્ઞાન હોય એવું જણાય છે. તો દિગંબર સંતે કીધું કે તું દુનિયામાં ભટકો છો શું કામ? જો આત્મજ્ઞાન હોય તો એની અવસ્થાનું પહેલું લક્ષણ શું છે? તામે જીનકુ મગનતા. એ તો આત્મરમણતાની અંદર આવું અદભુત તત્વ વિશ્વનું, જગતનું, બ્રહ્માંડનું, સૃષ્ટિનું, આત્માથી સૌ, આવો આત્મા જેને પ્રાપ્ત થયો હોય, આવો આત્મા જેને અનુભવમાં વર્તતો હોય, અનુભૂતિ દર્શન સ્વાનુભૂતિ જેને થયું હોય, સ્વાનુભવ જેને થયો હોય, એનું ચિત્ત ક્યાંય કોઈ જગતમાં, કોઈ પદાર્થમાં, કોઈ સ્થિતિમાં રમે નહીં. એણે કહ્યું કે પણ એ તો એટલા માટે કે માર્ગની આપણે પ્રરૂપણા કરવાની. તો કે પ્રરૂપણા માટે તો જેને પામવાનું હશે એ તમારી પાસે આવશે, તમારે ભટકવાની ક્યાંય આવશ્યકતા, સ્થિર થઈ જાઓ. જો અનુભવ થોડો મેળો હોય તો ગુમાવી દેશો, સ્થિર થઈ જાઓ, એને ઘટ કરો. આત્મજ્ઞાનની સ્થિતિને આત્મરમણતામાં ફેરવો. પત્રાંક 680 કૃપાળુ દેવે 680 નો પ્રારંભ શું કર્યો છે? જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી, પેલા વાત કરે છે કે અમને મોક્ષ સિવાય તો કોઈ ચીજની ઈચ્છા પણ નહોતી, સ્પૃહા પણ નહોતી. હવે અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે. શું બીજી પરિસ્થિતિ શું બની? અખંડ સ્વરૂપમાં પોતાના આત્મબોધમાં એવી રમણતા, અખંડ એમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે. તેને હે નાથ, તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો? તું અમને શું આપી શકે? અમે આત્મરમણતામાં છીએ. જગતનો શ્રેષ્ઠ પદાર્થથી વધારે તું શું આપી શકે? આ આત્મ એટલે એને કહ્યું કે મોક્ષની ઈચ્છા નથી. પહેલા એમ હતું કે મોક્ષ અમારાથી દૂર છે, પણ જ્યારે અમને આત્મજ્ઞાન થયું ને એમાં રમણતા આવી, તો હવે મોક્ષ અને તું બે જુદા છો. એ કૃપાળુ દેવે કીધું કે તું છો, હજી તને આત્મજ્ઞાન અને બોધ હોય અને તું બોલ બોલ કરતો કે મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે. આત્મબોધ હોય અને તું એમ કહેતો મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, તો આત્મબોધમાં રમણતા નથી. એટલી એટલી વાતને આટલી સ્પષ્ટ, આટલી સ્પષ્ટ, આટલી સંગતિ સાથે ક્યાંય નહીં મળે. અને બીજે હશે કે ન હશે એની સાથે આપણે કાંઈ ચિંતા નથી. આપણે તો આત્મજ્ઞાની થવું છે, અને કદાચ ન થઈ શકે તો કૃપાળુ દેવે એમ કીધું એમ કે મોક્ષ માર્ગમાં બે જ પ્રકારના જીવો હોય છે, બે જ પ્રકારના જીવોની પ્રવૃત્તિ મોક્ષ માર્ગમાં હોય છે. એક આત્મજ્ઞાનીની અને બીજા આત્મજ્ઞાનીના આશ્રયવાનની. એટલો બધો ક્ષયોપશમ નથી. પૂર્વનું આરાધકપણું નબળું છે, માની લઈએ કે આપણે આત્મજ્ઞાન કરી શકીએ એવી સ્થિતિ, એવો પુરુષાર્થ આપણો આ જન્મની અંદર ઉપડે એવું દેખાતું નથી. અને મનુષ્ય બહુ હારવો નથી, આ થઈ શકતું નથી. આપણને લાગે છે કે આપણો ગજ ટૂંકો પડે છે, તો આ મનુષ્ય બહુ હારવો નથી. કારણ કે આ સિવાય બીજો કોઈ આપણે ઉપાય અથવા બીજું કોઈ પરિસ્થિતિ આપણને મળે એમ છે નહીં. અને એ સિવાય એ બીજી મળે તો પણ દેવલોકમાં આત્મજ્ઞાન થાય એમની શક્યતા નથી. મનુષ્ય દેહ સિવાય મોક્ષ માર્ગની પ્રાપ્તિ નથી, આવો નિશ્ચય છે. અને મનુષ્ય દેહમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકીએ એવો પુરુષાર્થ ઉપડી શકતો નથી, એવો આપણો કોઈ ક્ષયોપશમ નથી. જ્ઞાનનું બળ એટલું ચાલતું નથી. શું કરવું? આશ્રય થઈ શકે કે નહીં? આશ્રય થઈ શકે કે નહીં? એટલે કૃપાળુ દેવે એ પત્ર આપ્યો જે આપણે લીધો હતો પાંચમ ઉપર, કે શ્રીમદ વિતરાગ ભગવંતો એ નિશ્ચિત કરેલો એવા ધર્મની અંદર, શાશ્વત શ્રેષ્ઠ ધર્મનો એનો આશ્રય, તે વિતરાગ ભગવંતનો અને તેના ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. અબુધ અને અશક્ત જીવો પણ તે આશ્રયને પામીને પોતાના મોક્ષ ગતિને પામ્યા છે. અબુધ અને અશક્ત, જેની કોઈ સ્થિતિ નથી, જેની કોઈ શક્તિ નથી. અબુધ એટલે જેની સમજણ પણ બહુ જ નબળી છે, અને અશક્ત એટલે જેનો પુરુષાર્થ પણ ઉપડતો નથી. એવા જીવો પણ એ અર્યંત પરમાત્મા અને એના ધર્મના આશ્રયને પામીને સિદ્ધ થયા છે. જગતમાં બે જ પ્રકારના જીવો મોક્ષ માર્ગમાં હોય છે, એક જ્ઞાની અને બીજા જ્ઞાનીના આશ્રયમાં. કૃપાળુ દેવે 692માં કહ્યું કે આશ્રયપૂર્વક દેહ છૂટે તો તે જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપને પામે. હવે આ શબ્દ સમજવામાં કઈ તકલીફ છે? આ ભવે નહીં તો ભાવિ એવા થોડા કાળે, એટલે અલ્પકાળમાં, પણ પાછો ક્યાં જાય? તો કે સ્વસ્વરૂપને પામે. સ્વસ્વરૂપને પામવું એટલે મોક્ષ કે બીજું કઈ? કેટલી વાત મૂકી છે આ સંગતિથી. કૃપાળુ દેવ કહે છે એને પોતાની આ સ્થિતિ બતાવી કે મોક્ષની ઈચ્છા પણ સમાપ્ત થઈ ગઈ. જો આત્મજ્ઞાન થાય, આત્માનો અનુભવ થાય, આત્મબોધ થાય, અને જો આત્મબોધની અંદર એની રમણતા થાય, પરભાવની ઈચ્છાથી રહિત થાય. એ પોતે પરભાવની ઈચ્છાથી રહિત હતા એટલે એમણે કહ્યું કે મોક્ષ સિવાય બીજી કોઈ પણ ઈચ્છા કે સ્પૃહા નહોતી. આને તો મોક્ષ સિવાય બીજી ઘણી ઈચ્છા હોય છે, તો એ જ્ઞાનીના લક્ષણમાં બાધક છે, અપૂરક છે, ત્યાં એટલો દોષ આવે છે. તો જ્ઞાનીની, આત્મજ્ઞાનીની વ્યાખ્યા અહીંયા પૂરી કરી અને બીજા લક્ષણ ઉપર આપણે જઈએ. બરોબર છે? બે તત્વ, પહેલું આત્મજ્ઞાનને વિશે જેની સ્થિતિ છે, અને બીજું પરભાવની ઈચ્છાથી રહિત થયા છે. નેગેટિવ અને પોઝિટિવ બંને મળીને પૂર્ણ થાય છે, બાહ્ય અને આભ્યંતર. આભ્યંતર પણ છે અને બાહ્ય નથી એવું પણ કહ્યું છે. એટલે બાહ્ય હોવી ન જોઈએ કોઈ સંજોગોમાં અને કોઈ રૂપમાં. એને આત્મસિદ્ધિની ગાથામાં સદગુરુના લક્ષણમાં પેલું લક્ષણ કયું છે આત્મજ્ઞાનનું? સદગુરુને ઓળખવા કેવી રીતે, અને કોણે ઓળખવાના છે? તો ઠીક, આ બીજા કોઈની વાત છે નહીં. મુમુક્ષુ હોય એને જ આ લાગુ પડે, મુમુક્ષુ સિવાયની આ એની સંગતિ નથી. મુમુક્ષુ સિવાય વાત કરે એની સંગતિ નથી. તો આટલી વાત પકડાઈ જાય કે આ લક્ષણ વિચારવા આત્મારથીને ભાખ્યો અતર્ગ. અમે આ કેના માટે કહીએ છીએ? આ લઈને ચારે બાજુ ફરાય નહીં, ઝંડો ન ઉપાડાય કે હું જાણું છું. તો બીજા માટે નથી કીધા, તને મુમુક્ષુતા છે તો તારા માટે કીધા છે. તારે ગુરુને ઓળખવા છે, તારે ગુરુને શોધવા છે, બીજાને ક્યાં ગુરુનું કામ હતું? અને એને ગુરુનું કામ હોય તો ક્યાં આત્મજ્ઞાન માટે હતું? એને તો પોતાનો એજન્ડા છે જ, સદગુરુ માટે એજન્ડા છે. એને પછી સદગુરુની જરૂર નથી. પછી તો જે ગુરુ મળે એનું કામ સાધે એનો ગુરુ, જે એનું કામ સાધે એનું. અને એ સાંસારિક કામનો એજન્ડા લઈને નીકળો છે. અને કોઈ ગુરુ પુણ્ય પ્રતાપી હોય તો જરાક એને મદદરૂપ થાય. એમાં શું હતું? ભક્તામર સ્તોત્રની અંદર કહ્યું, લોકો સેવે કદી ધનિકને તો ધની જેમ થાય. લોકો પૈસાદારની સેવા કરે તો એને પૈસો મળે, એમ એવા ગુરુ કોઈ હોય તો એની તમે સેવા કરો તો તમને એનો લાભ તો મળે જ. પણ પરમાત્માની જે સેવા કરે છે એ પરમાત્મા જેવો થાય છે. અહીંયા મુમુક્ષુને આત્મજ્ઞાની થવું છે, એને બીજો કોઈ હેતુ પોતાનો સિદ્ધ કરવો નથી. કોઈ એની પાસે કામ એક આત્માર્થનું, એ સિવાય બીજું કોઈ કામ નથી. એને માટે આ કીધા છે. એટલે ફરીથી પાછી ભૂલ નહીં કરશો, આત્મજ્ઞાનીના લક્ષણ એ આપણા માટે કીધા છે. અને આપણે એટલે આપણી મુમુક્ષુતા માટે. તો આપણે પહેલા આપણી મુમુક્ષુતા તૈયાર કરવાની છે અને પછી સદગુરુના લક્ષણ લઈને નીકળવાનું છે. બરોબર છે? જો વાત બેસે તો જ મજા આવશે, નહીં તો ગરબડ કરશું તો આત્મસિદ્ધિ ગમે તેટલી વાર થશે તો પાછા આપણે તો હતા ત્યાં ને ત્યાં થઈ રહેશું. તો પહેલું લક્ષણ પૂરું થાય છે, વાત પૂરી થાય. બરોબર? હવે આ નહીં આવ્યો. હવે 142મી ગાથા સુધી આ વાત નહીં આવે. હવે જે કાંઈ વાત કરી છે ગુરુની, અને ગુરુ માટે સ્પષ્ટ છે, ફરીથી રિપીટ ન થાય, ફરીથી કહેવું ન પડે. ગુરુ એટલે કોણ? ધારણા બરોબર હોય, ધારણા બરોબર તો ધ્યાનમાં ગુરુ જ આવશે, એ સિવાય કોઈ નહીં આવે. એવો જ ગુરુ આવશે જે પૂર્ણ ગુરુ છે, બીજો નહીં આવે. એના સ્મરણ થશે. ચાલો આગળ વધીએ છીએ આપણે.
આત્મજ્ઞાન આત્મબોધ થાય ત્યારે અંદરમાં એક આવે છે, તેને કહેવાય છે શ્રમ. આ શ્રમ શબ્દ બહુ મહત્વનો છે, એનામાં કોઈ વિષમતા હવે રહી નથી. જગતમાં અનંત જીવો છે, અનંત જીવો અનંત અવસ્થામાં હોવા છતાં પણ તમને એમ લાગે છે કે આ બધી ઉપલી ઉપાધિ જનિત અવસ્થા છે. અંદરમાં ચૈતન્ય તો એક સરખું છે, તેને કહેવાય છે શ્રમ. આ વસ્તુને સ્પષ્ટ કરનારી બહુ મજાની નાનકડી કડી પરમ કૃપાળુ દેવની છે. રજકણ કે રીતિ વૈમાનિક દેવની સર્વે માન્ય પુદગલ એક સ્વભાવ જો. રજકણ માટીનું કે ધૂળનું કર્ણ એક બાજુ, અને વૈમાનિકની રીતિ ના શકે તેમ નથી. શાસ્ત્રમાં વર્ણન કર્યું છે કે દેવલોકમાં સામાન્ય દેવ પગમાં જે મોજડી પહેરે છે એવી મોજડીમાં લાવવામાં આવે અને આ ઝવેરી બજારમાં વેચવામાં મૂકવામાં આવે તો દાયા ઝવેરીઓ એની કિંમત આંકતા એમ કહે છે કે છ ખંડના માલિક ચક્રવર્તીની બધી સંપત્તિ આપી દો તો પણ આ મોજડીની કિંમત થઈ શકે તેમ નથી. રજકણ એટલે એક ધૂળનું કર્ણ હોય અને વૈમાનિક દેવ રીતિ હોય. પરમ કૃપાળુ દેવ કહે છે કે સર્વે માન્ય પૂતગલ સ્વભાવ જો. પૂતગલનો સ્વભાવ છે જીવમાં વિષમ નથી અને પૂતગલમાં વિષમ ભાવ નથી. આ વિષમ જીવમાં દેખાય છે, કર્મની ઉપાધિ કારણે દેખાય છે. અંદરમાં જે પરમ તત્વ એક જ છે, જુદું જુદું આવું જે દેખાય એને કહેવાય છે સમ. રજકણ હોય કે વૈમાનિક દેવની રીતિ હોય, બંને એને સરખી દેખાય
એને કહેવાય છે સમ. આત્મસ્વભાવ સત્તાનું બીજું લક્ષણ છે.
બસ પછી આપો, અહીંયા આપી દો. કુમાર લઈ લે, લઈ લે.
સમરસ ભાવ ભલા ચિત્ત જોકે થાપ ઉથાપ ન હોય, અવિનાશી કે ઘર કી બાતા જાણે ગો નર સોહી, અવધુ નિરપેક્ષ વિરલા હોય. આ સમરસી ભાવ એમના અંતરમાં છે, આ અદ્ભુત ભાવ છે, એને ભગવદ્ ગીતા સમતા કહે છે, જૈન પરંપરા ઉપસમ ભાવ કહે છે, કુંદકુંદાચાર્યજી એને સમરસી ભાવ કહે છે. આવો સમભાવ, ઉપસંભાવ કે સમતા ભાવ સદગુરુના જીવનમાં પ્રગટ થયો છે. શત્રુ હોય, મિત્ર, હર્ષ હોય કે શોક, નમસ્કાર હોય કે તિરસ્કાર, એ તમામ ભાવો પ્રત્યે જેમને અંદરમાં વિષમભાવ પ્રવર્તતો નથી, એવી જેમની અંતરંગ અવસ્થા છે, તેને કહેવાય સમદર્શીપણું. સમદર્શી હે નામ તુમ્હારા, ચાહો તો પાર કરો. તમે સમદર્શી છો અને અમે તો જેવા છીએ તેવા જ છીએ, પણ તમે જો ચાહો તો અમને પાર કરી શકો તેમ છો, એ દોર તમારા હાથમાં છે. આવું સમદર્શીપણું જેમનામાં હોય તેને કહેવાય છે સદગુરુ. આત્મજ્ઞાન અને સમદર્શિતા આ બે લક્ષણોમાં બધા લક્ષણો સમાઈ જાય છે.
બસ અહીંયા બીજું લક્ષણ બહુ ટૂંકની અંદર મુનિશ્રીએ ફરીથી લીધું છે, કેમ કે આગળના પ્રકરણની અંદર 837ના પત્રનું વિવરણ કરી અને સમદર્શિતાનું ખૂબ વિશદ વિવરણ થઈ ગયું છે, એટલે અહીંયા એના અર્કરૂપે વાત મૂકી છે કે કેવા છે, તો એનામાં વિષમ ભાવ નથી, અવિષમ ભાવ છે. અવિષમ ભાવ કેવો છે? તેણે કહ્યું કે આ દેવલોકની જે રિદ્ધિ સિદ્ધિ છે એનો એક એક પદાર્થ કેવો કિંમતી હોય, તો કે દેવના પગની મોજડી કેટલી કિંમતી હોય, તો કે સમસ્ત ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ આપવામાં આવે તો પણ એની મોજડીની કિંમત થઈ ન શકે. આવી દેવલોકની રિદ્ધિ છે, વૈમાનિક દેવની આવી રીતિ, સરવાર સિદ્ધિ વિમાન, આ બધા જે પાંચ અનુત્તર વિમાનો છે એની આટલી બધી રીતિ છે. દેવલોક છે એ પૌદ્ગલિક રીતિ, વૈભવ અને ઐશ્વર્યથી ભરપૂર છે. દેવલોકમાં જાય તો કંઈ દુઃખ નથી, કશું જ દુઃખ નથી, કોઈ તકલીફ નથી. જે તકલીફ છે એ બહારની નથી, સાધનની નથી, સુવિધાની નથી, પણ દેવલોકમાં તકલીફ છે, જીવ કર્મ બાંધે છે. શેને કારણે? એની કસાઈનું પરિબળ છે, બહારના સાધનો ઘણા છે, પણ ઈર્ષા, અસૂયા, અદેખાય, લોભ, એવું એનામાં ઘણું છે. કોઈ બીજા દેવની સમૃદ્ધિ વધારે હોય તો એનાથી સહન ન થઈ શકે. કોઈ દેવો પણ એકબીજાની અપસરાઓને ઉપાડીને લઈ જાય, એના વિમાનો બધા જોરદાર હોય, એ બધું જુએ તો એ પણ આ બધા એની અંદર સંયમ ન હોય, વૃત્તિનો સંયમ નહીં. વૃત્તિનો સંયમ નહીં અને આભ્યંતર સ્થિતિ નથી. બાહ્યની અંદર પૌદ્ગલિક સામ્રાજ્યનો જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં સુધી એને કોઈ વાતે કમી નથી, પણ આ એક જ્ઞાની દશા મનુષ્યના જીવનમાં એને પ્રાપ્ત થઈ છે. એ દશા સાથે દેવલોકમાં પણ જાય, જ્ઞાની જીવ દેવલોકમાં પણ જઈ શકે. ત્યાં એની વિશેષતા એ રહી છે કે તીર્થંકરો છેલ્લે દેવલોકમાંથી ચેવીને ત્રણ જ્ઞાન સાથે તીર્થંકર તરીકે જન્મે છે. તો આવ્યા ક્યાંથી? તો દેવલોકમાં આવ્યા હતા, પણ તો તેને કોઈ ઈર્ષા, અસૂયા, અદેખાય એ કંઈ હશે કે નહીં? નથી. કારણ કે એ જ્ઞાન સહિત ત્યાં ગયા હતા, એ પોતે આત્મબોધમાં સ્થિર હતા અને એને દેવગતિનું આયુષ્ય બંધાયું હતું, એટલે ત્યાં ગયા હતા. તો ત્યાં ગયા પછી ત્યાંનો વૈભવ એને સ્પર્શી શક્યો નથી. આપણે ત્યાં મૃત્યુલોકની અંદર તો આપણે કહીએ કે ભાઈ કોઈ મને પરભાવની ઈચ્છા નથી, કેમ કે સંસારમાં લેવા જેવું કંઈ છે નહીં, છૂછા જેવો સંસાર છે એમાં ઠેકાણા વિના. પણ દેવલોકમાં ગયા પછી પણ આ ભાવ રહે કે કોઈ પણ પદાર્થ પ્રત્યે એને વિષમ ભાવ નથી. તો આત્મસ્થિતિનું જોર એટલું છે, આત્મબળ એટલું છે, સ્વભાવનું જોર એટલું બધું છે, પોતે સુખનો સમુદ્ર છે, પોતે સુખધામ છે, એને દેવલોકની રિદ્ધિ પણ નગણ્ય છે, રજકણ જેવી છે. જુઓ, જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં ગતિ બદલાય, ક્ષેત્ર બદલાય, પણ અંદરની અવસ્થા એવી છે કે એને મોહ નામનું તત્વ નથી. તો હવે અધકચરો દેવલોકમાં જાય તો શું થાય? દાન પૂન કરે, તપ કરે, સારી સારી ક્રિયાઓ કરે, યાત્રાઓ કરે, વયાવચ કરે, બધું કરે, બધા સત્કર્મનું ફળ શું મળે? પુણ્ય. અને પુણ્યથી ગતિની પ્રાપ્તિ દેવલોક. હવે દેવલોકમાં ગયો આત્મજ્ઞાન વિના શું થાય? એટલે વધારે લેપાય, પાત્રતા તો હતી નહીં, અને પછી લોભ થયો, તો એ લોભ તો એને એટલે દેવગતિમાંથી ગયો હોય, એટલે કે જે ગયો છે એ દેવગતિમાં ગયો હોય એનું અવશ્ય નરક ગતિમાં પરિણમન થાય. રાજેશ્રી નરકેશ્રી. પૂછ્યું કૃપાળુ દેવને ઇન્દ્રના નવાબે કે સાહેબ આમ કેમ? તો કે સામાન્ય રીતે એને આવો વૈભવ પ્રાપ્ત થાય પણ એની આત્મજ્ઞાનમાં સ્થિતિ નથી, પ્રભાવની ઈચ્છાથી રહિત થયા વિના એ ત્યાં ગયો છે, એટલે ત્યાં પછી પ્રભાવનું જોર અહીંયા તો કઈ નથી. અહીંયા મળી મળીને શું મળે તને? એક મોલમાં જા તો કોઈક નવી ચીજ હોય એટલું જ, પણ સ્વર્ગમાં તારે કલ્પના કામ ન કરે. એટલા અમૂલ્ય વસ્તુઓનો પરિહાર તમને જોવા મળે, અને તે સમયે જે એને વિષમભાવ થતા નથી, એવી અપ્સરાઓ હોય પણ વિષમભાવ થતા નથી, એવી નયન રમ્ય રચનાઓ હોય ત્યાંના બાવડી બગીચા બધા દેવલોકના નાટકો, એમાં એને રમ્ય ભાવ થતો નથી. તો અહીંયા કે છે જીવમાં વિષમભાવ નથી, એક પણ પૂદગલની અંદર એને વિષમભાવ નથી. આ વિષમભાવ છે એ કર્મની ઉપાધિના કારણે છે. એકવાર આવી કર્મની ઉપાધિથી, પર પ્રત્યેની તૃષ્ણાથી, વાસનાથી જો રહિત થયો છે, અને આ કષાયોને ટાળવા માટે, આ વાસના તૃષ્ણાઓના ક્ષય માટે કોઈ જગતમાં નિર્વિરોધ ઉપાય હોય રામબાણ જેવો, તો જ્ઞાન છે. જ્ઞાન સિવાય બીજું કંઈ નથી. એક જગ્યાએ કૃપાળુદેવે બહુ સરસ શબ્દ વાપર્યો છે કે કામને બાળવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય જ્ઞાન છે. જગતની બધી જ વાસનાઓમાં સૌથી અપરાજિત વાસના એક કામ વાસના છે, વિષય વાસના. આને પણ પરાસ્ત કરનાર કોઈ હોય તો તે જ્ઞાન છે. જ્ઞાન અને જ્ઞાનીનું સરુણ, જ્યારે જ્યારે જ્ઞાનની વાત કરે ત્યારે જ્ઞાનીનું સરુણ, આ બે જ હોય, ક્યાં જ્ઞાન પોતામાં હોય અને ક્યાં સાચા જ્ઞાનીનું સરુણ હોય. તો કોઈ પણ પ્રકારનો કસાઈનું કોઈ પણ સ્વરૂપ હોય, વિષમ ભાવનું કોઈ પણ સ્વરૂપ હોય, એને જીતવાનો ઉપાય માત્ર ને માત્ર એક જ છે, ઓનલી એન્ડ ઓનલી જ્ઞાન, અને ક્યાં જ્ઞાનીનું સરુણ. કેવા ભયંકર કરોડો વર્ષો સુધીના તપ કરવાથી જે કષાયો જીતાતા નથી, જે વિષયને તૃષ્ણાઓ જીતી શકાતી નથી, તે જ્ઞાન થવાથી અથવા જ્ઞાનીનો આશ્રય દ્રઢ થવાથી, સાચા જ્ઞાનીનો પળવારમાં એને જીતી લે છે, વિજેતા થાય છે. સ્થૂલી ભદ્રએ કામ વિજેતા થયા, સ્થૂલી ભદ્ર થયા એ તો સમજાય. સાધુ થઈને પછી ત્યાં ચાતુર્માસ કરવા જાય છે અને કોષાવેશિયાના ઘરની અંદર રહીને પણ અક્ષુણ બ્રહ્મચર્ય પાડીને એ પોતાનું ચાતુર્માસ પૂરું કરે છે. પણ પરિણામ શું આવ્યું? પેલી વેશ્યા સંકેતી થઈ, જ્ઞાનીનો સંગ, સ્થૂલીભદ્ર પ્રત્યેનો મોહ ઈચ્છા, અને સ્થૂલીભદ્ર જ્ઞાનમાં સ્થિત, જ્ઞાન બોધમાં સ્થિત, ચાર ચાર મહિના સુધીનો એનો આશ્રય, અને બધું જ ન થયું ત્યારે એના વિષમભાવો પણ સમાપ્ત થયા. તો નંદીસણ ગયા, એને કીધું કે તમે આ તમારી કામવાસનામાં તમારું રત્ન તરીને ગુમાવો છો મહારાજ, શું કરવા નીકળ્યા છો? એને બોધ આપ્યો નંદીસેન મુનિને, કોસા વેસી આવ્યા, ક્યાંથી મેળ્યો એને બોધ, કયા આપાસરે ગઈ હતી, કયા જ્ઞાનના ગ્રંથો વાંચ્યા હતા? પણ જ્ઞાનીના આશ્રય હતી, એને સ્થૂલીભદ્ર પ્રત્યે પ્રેમ હતો. અને પછી એને જોયું, ઓહો આવો માર્ગ, એની સાથે 12 વર્ષ રહ્યા હતા ગ્રસ્થ અવસ્થાની અંદર, 12 વર્ષ ઘર છોડીને ગયા હતા, એવો એનો સંબંધ હતો. એને પછી એની સાથે એનું સરણું સ્વીકારી લીધું હતું, એનું સરણું સ્વીકારે છે. નેમ સાથે 8-8 ભવનો રાજકુમારી રાજુલને પ્રેમ છે, અને 9મા ભવની અંદર નેમકુમારને વૈરાગ્ય જાગે છે. એટલે એ તો ચોરીના માંડવેથી સીધા જાય છે ગિરનાર ઉપર, અને ગિરનાર ઉપર જ્યારે જાય છે ત્યારે રાજુલને માટે વિકલ્પ છે કે હવે બીજો ગોતી લેવો. ત્યાં તો એવો રિવાજ હતો કે ગમે તે આવેલા રાજપૂતોની ક્ષત્રિયોના કુટુંબની જાનમાંથી ગમે તે એકનો સ્વયંવર કરી નાખો, પણ જાન કોઈ દી પાછી જાય નહીં. રાજુને વિચાર કર્યો, કરવું શું? તો કે હું તો એને જ વરી છું ને એને જ વરવાની છું, તો હવે આને વરવા માટે માંડવો નથી, આને વરવા માટે તો સંયમ સિવાય બીજો કોઈ ઉપાય નથી. તો રાજુલે શું નિર્ણય લીધો કે સંયમને વરીને પણ હું નેમને વરીશ. કેવી અદ્ભુત કથા ચાલે છે! અને એનો સંયમ કેટલો દ્રઢ થયો, રાજુલનો સંયમ લગ્ન કરવા સુધી તો નહોતો ને, નેમ ગયા પછી આવ્યો વૈરાગ જાગ્યો, અને નેમની પ્રીતિના કારણે એ વૈરાગ્યની અંદર એની ક્વોલિટી બદલાઈ ગઈ. અને બદલાઈ ગઈ તો કેવી થઈ કે નેમની સાથે દીક્ષિત થયા, એ જ જૂનાગઢની અંદર ગયા ગિરનાર પર્વત ઉપર, અને પછી કેવો પાવરફુલ કે વરસાદની સિઝનની અંદર એ પોતે એક ગુફાની અંદર કપડાં સુકવતા રાજુલ નિર્વસ્ત અવસ્થામાં એ સાધ્વી છે, અને એ સમયે કે ફરતા ફરતા એક સાધુ એટલે એનો જ દિયર રહનેમી નામના એ ત્યાં આવે છે ગુફામાં, એ ધ્યાનમાં ઉભા રહીએ છે, પણ વીજળી થતા એની નજર પડે છે તો નિર્વસ્ત સાધ્વી ઉભા છે. સાધ્વીએ જોયું કે આ તો આપણો દિયર રહનેમી છે, એને થયું કે આના પરિણામ બગડે નહીં, અને ત્યાં બે વચ્ચેનો સંવાદ થાય છે, અદ્ભુત સંવાદ છે. સજ્જાઓ રચાય છે એના ઉપર, જ્ઞાની પુરુષોએ રચનાઓ પણ કરી છે. દેવરિયા મુનિવર ધ્યાનમાં રહેજો, ધ્યાન થકી નવ ડગજો રે, દેવરિયા મુનિવર ધ્યાનમાં રહેજો. આ રાજુલની તાકાત કેટલી, રહનેમીને સ્થિર કરી દીધા ચારિત્રમાં, સંયમ ધર્મમાં રહનેમીને સ્થિર કર્યા કે જરા પણ તમને અવિષમ ભાવ આવવો ન જોઈએ. આ જોજો પરિણામમાં બદલો ન થાય, આ જ્ઞાનીનો આશ્રય. ભલે રાજકુમારીને 9-9 વર્ષની નેમ સાથેની પ્રીતિ હતી, પણ પરિશુદ્ધ પ્રેમ હતો એનો, આત્મતત્વ સાથેનો પ્રેમ હતો, મોહ નહોતો. મોહમાં આ સંભવી ન શકે, મોહમાં કામ સિવાય બીજો ભાવ ન સંગવે, શૃંગાર સિવાય બીજો ભાવ ન આવે, ભોગ સિવાય બીજો ભાવ ન આવે. પણ જેને આવી ઓળખાણ છે જ્ઞાનીઓ સાથેની, આવા આત્માઓ સાથેની, કે માત્ર એમના જીવનની અંદર ઓળખાણનો આધાર એનું આત્મતત્વ છે, તો એકનું આત્મતત્વ વિશુદ્ધ થાય તો બીજાનું વિશુદ્ધ થયા વિના રહે નહીં. આવો ક્રમ છે જગતની અંદર, આ ગુરુ શિષ્યનો ક્રમ છે, આ પરંપરા છે, કે જગતમાં બધા જ તીર્થંકરો પેદા થતા નથી, બધા જ સ્વયં સંબુદ્ધ કેવડીઓ નથી, એને કંઈ તીર્થંકરને કોઈ ગુરુ ધારવા પડતા નથી, એને ક્યાંય ગુરુનો માર્ગ લેવા માટે થઈને દીક્ષા લેવાય કોઈ ગુરુ ગોતવા પડતા નથી. તો તમે કહો છો માર્ગ ગુરુનો છે, ગુરુ વિના મોક્ષ નથી, ગુરુ વિના જ્ઞાન નથી. આ શ્રીમદ કહે છે કે બે તત્વજ્ઞાન ખોટા છે, ગુરુ વગર નહીં ચાલે એ ખોટું છે, અને ગુરુ જોશે જ એ ખોટું છે. જે સમયે જે સ્થિતિ હોય તે સમયે તે સ્થિતિનો તું વિચાર કર, તો ગુરુ ગમ જોશે, ગુરુ હોય કે જો તને ગુરુગમ મળી છે પૂર્વની અંદર, તારું પૂર્વનું આરાધક પણું એટલું પ્રબળ છે, તો બીજા ભવની અંદર તારે કોઈ ગુરુ હોય કે ન હોય પણ તારું ગુરુગમ પણ જાગૃત છે, એના કારણે તું વૈરાગ્ય ભણી તારી યાત્રા હશે. શ્રીમદ ને કયા ગુરુ હતા, કયા ઉપાસય જાતા હતા, કેની પાસે ગ્રંથો ભણ્યા હતા, કેની પાસે આગમ જ્ઞાન લીધું હતું? તો કે અમને માત્ર પૂર્વનું સ્મરણ કરીને એવા ગુરુ સાથેનો આપણો તંતુ જોડાઈ ગયો, અંતરવૃત્તિનો તંતુ ગુરુ સાથે એકરૂપ થઈ ગયો ભગવાન મહાવીર સાથે, કોઈ પ્રશ્ન નથી. અને એ જ કહે છે કે સદગુરુ વિના મોક્ષ નથી. પણ સાહેબ તમારા સદગુરુ તો બતાવો. આ બધી કોયડો છે, આ અગમ નિગમનો કોયડો છે, આ ઉકેલી નહીં શકાય. જો મગજની અંદર આવશે કે ના ગુરુ જોઈએ જ તોય ગયા, અને ગુરુ વગર ચાલશે તોય નહીં ચાલે. બે સમજણ આવે, એક થોડી સમજણ આવે, જ્ઞાન ઘણું ન આવે આપણામાં. તેથી શું આપણે કઈ આટલું વાંચીએ છીએ તો આપણને કઈ જેટલા બીજા કોઈ જ્ઞાની આગળ તો આપણને એમ લાગે કે આપણી પાસે તો આને આ જ્ઞાનના સાગર આગળ ટીપું નથી, અને આ તો કેવો જબરજસ્ત છે. પણ જબરજસ્ત કસાઈનું પૂતળું હોય તો એનાથી કલ્યાણ ન થાય. જ્ઞાન આવે એની સાથે એની સમજ આવે, બોધિ આવે. બોધ સાથે મહત્વ શું છે? બોધિનું. અને એ બોધિ જ્યારે ચરિત્રમાં આવે ત્યારે સંબોધિ કહેવાય. દર્શન અને જ્ઞાન એ બોધ છે, એ બોધિ છે. અને એ બોધિ જ્યારે વર્તે તે આત્મારૂપ ત્યારે સંબોધિ છે. એ સંબોધિ એ સમાધિનું કારણ છે. સંબોધિ એ ત્રણેયનું એકત્વ છે, અવિરોધપણે ત્રણેયનું એક સ્વરૂપ છે, દર્શન જ્ઞાન અને ચારિત્ર. જ્યાં સુધી ચારિત્ર ત્યાં સુધી નહીં આવે કે જ્યાં સુધી દર્શન અને જ્ઞાનની પૂર્ણતા અને પરિપક્વતા નહીં થાય ત્યાં સુધી ચારિત્ર મોહનીય ખસશે નહીં. એ ખસે ત્યારે જ જ્ઞાન દર્શનને શુદ્ધ કરે અને દર્શન બાકીના શેષ જ્ઞાનને શુદ્ધ કરે. આવો પરસ્પર સંગતિનો મેળ ચાલ્યા કરે છે. અને જ્યારે બંને શુદ્ધ અને પરિપક્વ થાય છે ત્યારે એ પરિણમે છે ક્યાં? ચારિત્રમાં. અને પછી એ ચારિત્ર મોહ, તેથી ચારિત્ર મોહ વિલોકીએ વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું. આ શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન એ જ્ઞાન અને દર્શનનો સમન્વય છે. એક કેવો શુદ્ધ થયો છે કે દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન. જો કેવી સ્થિતિ થઈ ગઈ છે કે દેહ જુદો જ છે, કોઈ અપેક્ષા હવે દેહ તે હું નથી. કોઈ પણ અપેક્ષાએ દેહ ઘણો સરસ છે, મદદરૂપ થાય છે, દેહથી જ મારે આ બધું થાય છે, આવો ભાવથી પણ દેહ પ્રત્યે મોહ ન કરે. હવે શરીર હોય તો બધું થશે ને એમ કરીને શરીર સાથે પાછો જોડાઈ જાય નહીં. ભિન્ન છે એટલે ભિન્ન છે. દેહ રોગિષ્ટ હોય તોય ભિન્ન છે અને સશક્ત હોય તોય ભિન્ન છે. આવો નિર્ણય થવો જોઈએ. આપણો તો શરતી નિર્ણય હોય, આપણને અનુકૂળ હોય ત્યાં સુધી બધું બરોબર. જરાક જો કઈ ફેરફાર થયો તો આપણી માખી છીકાઈ જાય વાત. એટલે અપૂર્વ અવસરની ગાથાઓ સમજાતી નથી કે તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ. અમે ચારિત્ર મોહને ક્ષીણ કરીશું એવું નહીં પણ પ્રક્ષીણ કરીશું. પ્રક્ષીણ એટલે મૂળમાંથી કાઢી નાખીશું. આવા ચારિત્રના દોષ હવે આ આત્મામાં કદી પણ ઉત્પન્ન થશે નહીં. વિષમ ભાવના મૂળિયા છેદાઈ જાય, વિભાવ ભાવ ક્યારે થાય નહીં. આવી જબરદસ્ત દશા તો કે અમને આ દર્શન જ્ઞાનથી અમે આ ચારિત્રને હવે ઉચ્છેદીશું. અને એ ઉચ્છેદ કરવાની પ્રક્રિયા શરૂ થાય છે તો કહ્યું આત્મસ્થિરતા. પહેલા વહેલા શું આવવું જોઈએ? સ્થિરતા આવવી જોઈએ. આત્મસ્થિરતા ત્રણ યોગની. તો એ સ્થિરતા જે છે એ આ અંદર આત્મબોધ જે થયો છે એ બોધની મગનતા છે, બોધ સાથેની રમણતા છે. આ આત્મસ્થિરતાની એની નિશાની છે કે પોતાના સ્વરૂપમાં સ્થિત છે. ગમે ત્યારે જુઓ તો જ્ઞાની પોતાના સ્વરૂપમાં સ્થિત છે. એ ક્યારે સ્થિત થાય? કે પ્રભાવની તમામ ઈચ્છાઓથી રહિત થાય ત્યારે. એક સેજ પણ પ્રભાવ રહી જાય તો. મહામુનિ હતા, જ્ઞાની હતા, અને છતાં જીવ જતો તો ત્યારે પોતાની આશ્રમની અંદર નજર ગઈ ઉપર બોરડી ઉપર અને બોરડીમાં બોર આવ્યો. હવે આનો અત્યારે દેહ છૂટી રહ્યો છે, શ્વાસ જઈ રહ્યો છે, એની નિર્યામણા ચાલે છે, આત્મચિંતન ચાલે છે, અને મુનિનું ધ્યાન ગયું જરા ઉપર કે બોરડીનું બોર, ઓહો, 25-25 વર્ષ આશ્રમમાં રહીને એની મેં બોરડીની સેવા કરી, જતન કર્યું, એનું આડપંપાડ કરી, એને ખાતર દીધું, એને પાણી પાયા, એના તડકા છાયાની વ્યવસ્થા કરી, અને બોરને આવવાનો સમય હવે ક્યારે થયો? મારે મરવાનું થયું ત્યારે આને બોરનું ઉત્પન્ન થવું થયું. આ બોર થશે ખરો, પણ એ મને મોહ ઈચ્છા થઈ, ઈચ્છા જાગૃત થઈ, મોહ ઉત્પન્ન થયો, અથવા મોહ થયો તો ઈચ્છા જાગૃત થઈ. હવે પૂછતા નહીં કે પેલા મરઘી કે પેલા ઈંડું, મહાવીર સ્વામી ના પાડે છે, આવું નહીં પૂછતા. આ બધું એક જ આમાં આયલા કરે યુગપત, અને એને થાય છે. શાસ્ત્રકારોએ લખ્યું છે કે આવો જબરજસ્ત જ્ઞાની પણ ગતિ બદલાવી નાખી, ગતિ બદલાઈ ગઈ. ક્યાં ગયો? બોરમાં ઈયળ થઈને પડ્યો. કેવી છેતરામણી આ ચાલ છે માત્ર વિભાવની. જ્ઞાન છે એમાં કોઈ શંકા નથી, કદાચ કોઈ તે સમયે એનું પરીક્ષણ કરે કે જ્ઞાનમાં શંકા નથી, પણ બોધમાં ચોક્કસ શંકા છે. મગનતા ન રહી, પ્રભાવની અંદર ખસી જાય, જોડાઈ ગયા. તો આવો સૂક્ષ્મ આ ભાવ છે. એ કે છે આ પરમ તત્વ અંદરનું છે, અને એને રજકણ હોય કે વૈમાનિક દેવની લીધી હોય પણ એની એક સરખી જ દેખાય, આ એનો સમરસ ભાવ છે. એટલે આનંદગંજીએ ફરી ગાયું છે કે સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ ઉથાપન હોય અવિનાશી કે ઘર કી બાતા, જાણે ગો નર સોહી અવધુ નિરપક્ષ વિરલા હોય. નિરપક્ષ, નિરપક્ષ, નિષ્પક્ષ નહીં. નિષ્પક્ષમાં તો શું છે? મારો પક્ષ છે, એનો પક્ષ છે, અને હું કોઈનું ખેંચતો નથી. નિરપક્ષમાં મારે મારો પોતાનો કોઈ પક્ષ નથી. ના, એ અપેક્ષા, નિરપેક્ષ અપેક્ષા. નિરપક્ષ, નિષ્પક્ષ અને નિરપેક્ષ આ ત્રણેય શબ્દ જુદા છે, ત્રણેયના ભાવ જુદા છે, ત્રણેયની અભિધા જુદી છે, ત્રણેયની અંદરની અંતરંગ અવસ્થા જુદી છે. નિરપક્ષ એટલે કૃપાળુદેવે શબ્દ પ્રયોગ અપક્ષ વાયપરો, લહે શુદ્ધ સમકીત જેમાં ભેદ ન પક્ષ. પક્ષ એટલે પોતાનો કોઈ પક્ષ નથી. અને એ શબ્દ વાયપરો નવમી ગાથામાં, સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ. પોતાનો કોઈ પક્ષ નથી. ગુરુદેવ આત્મા માટે મારું કઈ માનવું નથી, મોક્ષ માટે મારું કઈ માનવું નથી, મારી કોઈ ધારણા સાથે હું આપની પાસે આવ્યો નથી. આપ કહો તે ગુરુવચન તહતી, નિશંક છે આપનું વાક્ય. જેમ ગૌતમને ભગવાન મહાવીર પ્રત્યેને કહ્યું, તમેવ સત્યમ નિશંકમ, ભગવાન આપ જ સત્ય છો, નિશંક છે આપનો બોધ, નિશંક છે. આ અપક્ષતા છે. ગુરુ પાસે જવા પહેલા એની અપક્ષ ભૂમિકા છે. તો અવધુ નિરપક્ષ વિરલા હોય, અને કૃપાળુદેવે સૌભાગને આ જવાબમાં એને સંમતિ આપી છે પત્રાંક 333 કે નિરપક્ષ થઈને સત્સંગ કરે. એટલે જ્યારે સત્સંગ કરતો હોય ત્યારે પોતાનો કોઈ પક્ષ રાખે નહીં, પોતાની કોઈ માન્યતા ઊભી રાખીને સત્સંગ સાંભળે નહીં. એ ઘરે જઈને મનનમાં આવે, ચિંતનમાં આવે, નિધિ ધ્યાસનમાં આવે કે આમ કીધું, આજના બોધમાં આવ્યું અને મારી આ માન્યતા છે. વિશેષ અભ્યાસ કરે, વિશેષ ચિંતન કરે, સાથે બીજા ગ્રંથોના સંદર્ભ કાઢે અને પછી પોતાનો મત બનાવે, નિર્ણય ન લે. સાંભળતી વખતે નિરપક્ષ છે. તો કૃપાળુદેવે સૌભાગભાઈને કહ્યું કે નિરપક્ષ થઈને સત્સંગ કરે તો એને સત્પુરુષના ગુણો ઓળખાય, અને તો એને સત્પુરુષનું ઓળખાણ, જ્ઞાની પુરુષોનું ઓળખાણ થાય, નહીં તો સંભવિત નથી. લોક દ્રષ્ટિએ જ્ઞાની પુરુષના કોકના પ્રમાણપત્ર લઈને જ્ઞાની ગોતવા નીકળે એ કામ જ નહીં. અનુભૂતિ પોતાની હોવી જોઈએ. કોક કહે છે એટલે નહીં, છાપામાં આવ્યું તો એટલે નહીં, ટીવી ઉપર દેખાય છે એટલે નહીં, અન્ય પ્રમાણપત્રોના આધાર ઉપર સદગુરુ પ્રત્યે પોતે નિર્ણય ન લે, પોતાની અનુભૂતિ મારા હૃદયની અંદર છાપ પ્રતીતિની શું પડી છે, આ પ્રતીતિનો વિષય છે, આ ખાતરી છે એની સાબિતી ન હોય, મારું પોતાનું પ્રમાણ છે તો એ નિરપક્ષ હું છું. પછી મારો પક્ષ છે એટલે મેં નક્કી નથી કર્યું, પેલા મારો પક્ષ હોય કે આટલા બધા હોય તો એ માણસ સાચો જ હોય એવું નક્કી કરું, તો આવો વૈભવ હોય તો એ માણસ સાચા હોય આવું નક્કી કરું, તો આ બધા મારા પક્ષ છે, તારો પક્ષ કંઈ નથી. તો અહીંયા કહે છે કે અવિનાશીના ઘરની માતા, આ અદ્ભુત વાત છે. ભગવદ્ ગીતા એને સમતા કહે છે, કુંદકુંદાચાર્યજી એને સમરસી ભાવ કહે છે. આવો સમભાવ, આવો ઉપસમ ભાવ, આવો સમતા ભાવ સદગુરુના જીવનમાં પ્રગટ થયો છે. તમે સમદર્શી છો અને આ જે પદ છે સુરદાસજીનું, એ પદ જોધપુરના રાજમહેલની અંદર રાજ નર્તકી એ જ્યારે આવી અને એને આ મુજરો શરૂ કર્યો, ત્યારે રાજનો રિવાજ છે, રાજા આવે ત્યારે વિવેકાનંદ સંન્યાસી બેઠા છે પરિવ્રાજક, એ ઊભા થઈને ચાલ્યા ગયા. એને થયું કે રાજના મુજરામાં સંન્યાસીની હાજરી ઉચિત નથી, એ વયા ગયા, બાજુના રૂમમાં જઈને બેઠા. નર્તકી કેટલી સ્થિતિની હશે વિચાર કરો, નર્તકીએ આ પદ લીધું અને પદ ગાતા ગાતા એની આંખમાંથી આંસુની ધારા. એ કહે છે સમદર્શી એ નામ તમારું, સંન્યાસી તો સમદર્શી છે, પ્રભુનો પ્રતિનિધિ છે, જ્ઞાની છે, એને ચાહે તો પાર કરો. અને એમાં આવે છે કે લોઢું એ પૂજામાં હોય કે રસ્તામાં પડ્યું હોય, પણ પારસમણી એમાં ભેદ જોતો નથી. એમ એટલું બધું સરસ ઉદાહરણો ત્રણ ચાર સુંદર કવિ આપે છે અને એના ઉપર એની પશ્ચાતાપની ભાવના સાંભળીને વિવેકાનંદ પાછા આવે અને કહે છે માં તે મને આજે સમરસતાના સમતાના પાઠ ભણાવ્યા છે કે સંન્યાસીને તો આ કોઈ પણ વસ્તુથી એ પર હોવો જોઈએ. મેં જ્યારે આવો બાહ્ય ભાવ રાખ્યો ત્યારે મારામાં આ નેગેટિવ ભાવ આવ્યો ન હોય. ઇતિહાસ ભારત વર્ષનો અધ્યાત્મનો અદભુત છે, એની પરંપરા અદભુત છે. એટલે કે છે કે આત્મજ્ઞાન અને આવું સમદર્શીપણું જેનામાં હોય કે ચાહે તો તમે પાર કરો અને ચાહે તો ન કરો કંઈ વાંધો નહીં, પણ તમે કેવા છો સમદર્શી છો. એક મુમુક્ષુની અંદર એક સાધકની અંદર આ દ્રષ્ટિ કેટલી સરસ છે. એ મારો પ્રભુ પણ વિતરાગ છે, એ પક્ષ નહીં કરે, મારી ફેવર નહીં કરે, અને મારી ફેવર કરે તો વિતરાગીના માર્ગનો નથી, ખ્યાલ આવે છે? તો એની શ્રેણી વિતરાગીની નથી, એની જાતની વેપારી છે. તો વેપારી શું કરે, જેવા પૈસા એવો માલ, બદલો બદલો એ વેપારીનું લક્ષણ છે અને નિર્વ્યાજ પ્રેમ એ વિતરાગનું લક્ષણ છે. એટલે ગાંધીજીએ કહ્યું કે શ્રીમદની જાત વિતરાગીની છે અને કેટલાય કહેવાતા વિતરાગી વેપારીની જાતમાં બેઠા છે. આપણી આ સ્થિતિ છે, આ બે લક્ષણ અત્યારે આવી છે. ત્રીજા ચોથા અને પાંચમા લક્ષણ આની બે પાનામાં પાછા ફરી પૂરા થશે, વિશેષ અવસરે આપણે લઈશું.